कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निरविशेष शून्यवादि पाश्चात्य तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हे बार करुणा करो वैष्णव गोसाई
बार करुणा करो वैष्णव गोसाई
पतित पावन तुम बिन के हो ना
पवन तुम बिन के हो
पश्चाते पावन
गंगार परशले पश्चाते पावन
दर्शने पवित्र करो ए तो मार दो
शने पवित्र करे ए तो मार गो
हरि साले अपराधे तारे हर स्थाने अपराधे नाही परित्राण
तुम स्थाने अपराधे नाही परित्राण
तुम्हार हृदय सदा गोविंद विश्राम
मर हृदय सदा गोविंद विश्राम
गोविंद कहे नाम मम वैष्णव पराण
गोविंद कहे नाम वैष्णव पराण
प्रति जन्म करी आशा चरणे रघु
जन्मे करी आशा चरणे रघु
नरोत्तम करो दया अपना अरबो
करो दया अपना रबोली
हे बार करोड़ा करो वैष्णव गोसाई
हे बार करोड़ा करो वैष्णव गोसाई
पतित पावन तुम बिन के होनाई
पतित पावन तुम बिन के
जय वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर
जय वैष्णव ठाकुर जय वैष्णव ठाकुर ठाकुर जय वैष्णव ठाकुर
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे
जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय प्रभुपाद 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 प्रभुपाद
निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
निताय गौर हरि बोल हरि बोल
मति रूप कल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभुम्नि
सुखमो भगवते क्वचिद् विहर्तुं प्रकृतिमुपेयुषियद्भव
त्रिभुवन कमलम् तमालवर्णम् रविकर गौरवराम्बरम् दधाने
पुरलककुलावृतान्नाब्जम् विजय सखेरतिरस्तु मे
नवधा विधुम प्रवेश्व कचलुलिताश्रम वार्यलं नितास्ये
मम निशित शरीर विदीव्यमान त्वचि विलसत् कवचेस्तु कृष्णात्मा
सपदि सखीव च निशम्य मध्ये निज परयोर्वलयोरथम् निवेश्य
स्थितवति परसेनिकायुराक्ष्णा हतवति पार्थ सखेरति ममास्तु
व्यवहित पृतना मुखं निरीक्ष स्वजनवधाद्विमुखस्य दोषबुद्ध्या
कुम्भति महरदात्मवीथ्या या शरणरति परं स्यत स्यमेस्तु
स्वनिगममपहाय मत्प्रतिज्ञाम् ऋतमधिकर्तुमवप्लुतो रथस्थ
ऋतरथचरणो मया चलद्गो हरिरिवहन्तु मिभं गतो तरीय
शितविशिखहतो विशीर्णदंश शतजपरिप्लुतात्ता इनो मे
सभमं विससारमददार्ध स भवतु मे भगवान् गति मुकुन्द
विजयरथकुटुम्ब आततोत्रे हितहयरश्मिनितात्स्विये क्षणीये
भगवतीरतिरस्तमे मुर्मूर्षो यमि निरीक्ष्य हतागता स्वरूपम्
ललितगतिविलासवल्गुहास प्रणय निरीक्षण कल्पितो रुमाना
कृतमनु कृतवत् उन्मदान्धा प्रकृतिमगन किल यस्य गो
मुनि ಗಣನುಪವಾರ್ಯ ಸಂಕುಲೇಂತ ಸದಸಿ ಯುಧಿಷ್ಠಿರ ರಾಜಸು
ಯಣಮುಪೇದ ಕ್ಷಣೀಯ ಮಮ ದೃಶಿ ಗೋಚರ ಏಷಯ ವೀರಾತ್ಮಾ
ಕಮಿ ಮಮಹಮಜಂ ಶರೀರ ಭಾಜ ಹೃದಯಧಿಧಿಷ್ಠಿತಮಾತ್ಮಕಲ್ ಪ್ರತಿ
ದಿಶ ನಿವನೇಕಧಾರ್ಕಮೇಕಂ
ಸಮಧಿಗತೋಸ್ಮಿ ವಿದೋತಭೇದಮೋಹ ಸಮಧಿಗತೋಸ್ಮಿ ವಿದೋತಭೇದಮೋಹ ಸಮಧಿಗತೋಸ್ಮಿ ವಿದೋತಭೇದಮೋಹ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ
ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ
ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ
ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ
ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ್ ಜ್ಞಾನಯಜ್ಞನ ತೃತೀಯ ಸತ್ರವ ಆಪ್ ಸರ್ವ ಭಕ್ತನು ಹಾರ್ದಿಕ ಸ್ವಾಗತ ಛೆ. ಗಯಾ ಸತ್ರವ ಆಪಣೆ ಶ್ರವಣ ಕರ್ಯಾ ಕೆ ಪಿತಾಮ ಭೀಷ್ಮ ભગવાનને પોતાની સામે ઉભા રહેવા માટે સૂચન આપે છે. જેવી રીતે કોઈ માલિક નોકરને સૂચના આપે કોઈ કાર્ય કરવા માટે, એમ ભગવાનને પિતામહ ભીષ્મ કહે છે કે જ્યાં સુધી હું શરીરનો ત્યાગ ન કરું ત્યાં સુધી તમે મારી સામે ઉભા રહ્યો. કારણ જેના નામનું સ્મરણ, જેના નામનું ઉચ્ચારણ જીવોને જન્મ મૃત્યુના બંધનથી મુક્ત કરે છે એ ભગવાન સ્વયં આજ મારી સામે આવીને ઉભા છે. સંસારમાં એવો કયો વ્યક્તિ હોય કે જે ભગવાનને પોતાની દ્રષ્ટિથી ઓજલ થવા દે, જવા દે. ભીષ્મને ભગવાનના સ્વરૂપને જોવામાં અતિ આનંદ થઈ રહ્યો છે. અને ભીષ્મ વિચારે છે કે બધો સમય અહીંયા સ્થિર થાય અને હું કેવલ કૃષ્ણને જોતો રહું. શું કામ ભગવાનને જોવા ચાહે છે એ તો એ આગળ બોલશે, પણ બધા લોકોની સામે એમણે સ્પષ્ટ કર્યું કે હે કેશવ, હે કૃષ્ણ, તમારું પ્રસન્ન મુખ કમાડો અને તમારો આ દેહ જે દિવ્ય છે, ચિન્મય છે, એને તમે મારી સામે લઈને ઉભા રહ્યો. પ્રતિક્ષતામ, પ્રતીક્ષા કરો. અને એ સ્તુતિનો એ અદ્ભુત શ્લોક, જે શ્લોકથી ભગવાન ભીષ્મની સામે ઉભા રહે છે, ભીષ્મ કહે છે
સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ વદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણલોચનો લસન મુખાંબુજોધ્યા નપથશ્ચતુર્ભુજ.
આ શ્લોકની કંઈક સંક્ષિપ્ત વ્યાખ્યા ગયા સત્રમાં આપણે ચર્ચા કરી. બહુ સુંદર વિચાર ભીષ્મના મનની અંદર પ્રગટ થયો છે કે ભગવાન મારી સામે ઉભા રહે જેના કારણે હું એનું ધ્યાન કરી શકું. કેવી રીતે ગઈ છે? તો કે જે મુખામ અંબુજો ધ્યાન પથસ ચતુર્ભુજ, જે દ્વિભુજ સ્વરૂપ ભગવાન છે એને ચતુર્ભુજ બનાવી દીધા. ચાર હાથ વાળું સ્વરૂપ લઈને તમે મારી સામે ઉભા રહ્યો, કારણ કે મારે ધ્યાન કરવું છે. ધ્યાન પથ, ભીષ્મ એ શિક્ષા આપે છે કે ધ્યાન હંમેશા ભગવાનના શ્રી વિગ્રહનું કરવું જોઈએ. ભગવાનના નામનું અને ભગવાનની કથાઓનું ચિંતન એ વાસ્તવમાં ધ્યાન છે. કોઈ લાઈટનું ધ્યાન કરવું, કોઈ પ્રકાશનું ધ્યાન કરવું એ વાસ્તવમાં મૂર્ખતા છે. અને ખુલ્લી આંખે ધ્યાન કરે છે ભીષ્મ, આંખ બંધ કરીને નહીં, જોવે છે ભગવાનને પોતાની સામે. અને ભગવાનને કહે છે ઉભા રહ્યો, કેમ તમારો આજે શ્રી વિગ્રહ છે એમાં મારે ધ્યાન કરવું છે. પથ, પથ શબ્દનો અર્થ એ છે કે તમે મારી વૃત્તિમાં આવો, મારા ધ્યાનની અંદર તમે આવો. આપણે આવી રીતે ધ્યાન ભગવાનનું નથી કરી શકતા, કારણ કે સંસારી લોકોનું મન હંમેશા કોઈનું કોઈનું ચિંતન કરે છે. આપણું મન હંમેશા કોઈનું ચિંતન કરે છે, ઘરનું, કથામાં બેઠા હોય તો ચપ્પલનું ચિંતન કરે ને, પાછળ કાઢ્યા છે કેમ થાય, જાતી વખતે હશે ચિંતન. ચિંતન વગર વ્યક્તિનું મન રહી ન શકે, ચિંતન કરે છે. પણ ચિંતન કરવા લાયક વિષય વાસ્તવમાં ભગવાન કૃષ્ણ છે, એની લીલા અને એના સ્વરૂપ. એનું ચિંતન કરવાથી ભગવાન આપણી સામે પ્રકટ થાય છે. ભીષ્મની સામે તો સ્વયં ભગવાન ઓલરેડી પ્રકટ થઈને ઉભા છે, અને એટલા માટે ભીષ્મ બહુ સુંદર વાત કહે છે કે હે પ્રભુ, અંતકાળે તમારું સ્મરણ થાય કે નહીં એ એક બહુ મોટી કઠિન વાત છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, જ્યારે વ્યક્તિ મૃત્યુ સમયે ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા શરીર છોડે, અથવા ભગવાનનું સ્મરણ કરતા કરતા શરીર છોડે, તો એ મુક્ત થાય છે. આવું ભગવાન ગીતામાં કહે છે. પણ એક પ્રશ્ન થાય કે શું અંતકાળે ભગવાનનું સ્મરણ યાદ આવે ખરું? સ્વાભાવિક નથી, કારણ કે ક્યારે મરશું એ આપણને ખબર નથી. ભલે આપણે ભક્ત માનતા હોય પોતાને, આ શ્લોક જાણતા હોય કે અંતકાળે ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાન આપણને મુક્ત કરે છે, પણ આપણે સ્મરણ કરી શકશું કે નહીં? કારણ કે જ્યારે આપણું મૃત્યુ આવે ત્યારે આપણે કોનું સ્મરણ કરતા હશું એ કેમ ખબર પડે? માનો કારની અંદર જતા હોય અને એક્સિડન્ટ થાય, તો શું તમને લાગે છે કે એ સમયે તમે ભગવાનનું ચિંતન કરતા હશો? માની લો ડ્રાઈવરને ગાળો દેતા, એ ડોબા ક્યાં નાખી દીધી, એમ ડ્રાઈવરે ઉકલી ગયો, આપણે ઉકલી ગયો, ડોબાનું સ્મરણ કરતા કરતા મરે તો સીધી વાત છે ને? સ્મરણ અતિ મહત્વપૂર્ણ વાત છે. થઈ શકે તો ભક્તોના મનમાં એક પ્રશ્ન થાય કે આ તો બહુ અઘરી પ્રોસેસ છે. ભલે ભગવાને ગીતામાં કહી દીધું કે અંતકાળે સ્મરણ કરવાથી જીવ મુક્ત થાય, જેટલું સાંભળવું ઈઝી છે ને એટલું કરવું બહુ અઘરું છે, થતું નથી. તો બસ આનો કઈ ઉપાય ખરો? આનો કોઈ બીજો રસ્તો? શ્રીપાદ રામાનુજાચાર્ય એમણે ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો. ઈ તે ઉચ્ચ કોટીના એવા મહાન ભક્ત હતા કે એમણે તે એમના જે ગુરુ હતા કાંચીપૂર્ણ, ઈ ભગવાનના વિગ્રહ સાથે સાક્ષાત વાત કરતા મૂર્તિ બોલે. આપણી ભાષામાં ઘણા લોકો કહે ને પથ્થર પૂજવાથી શું મળે, હે ને? ઈ વરદરાજ આજે તે કાંચીપુરમની અંદર સ્થાપિત છે. કાંચીપુરણ અરે લાઈવ વાત કરે. રામાનુજાચાર્યએ કીધું, આવો સ્વાગતમ, આપણી વચ્ચે કુંતી માતા, જેઓ પરમ પૂજ્ય નવ યોગેન્દ્ર મહારાજના શિષ્યા છે, અહીંયા ઉપસ્થિત છે. આપણું પરમ સૌભાગ્ય છે કે આવા ભક્તો આપણી કથાની અંદર ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરીએ મહામંત્રથી. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ. ઓગણીસો ને 94 થી માતાજી આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘનું જે કેન્દ્ર છે ઉધમપુર, કાશ્મીર, જમ્મુ કાશ્મીર, ત્યાં સેવા આપે છે. લગભગ 22 વર્ષ થવા આવ્યા લગાતાર ભગવાનની સેવા. આવા વૈષ્ણવનું દર્શન નહીં તે દુર્લભ છે આપણા ગુજરાતીઓ માટે, જેણે સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું છે. આપણે તો એ વિચાર રીતે આપણા માટે કઠિન છે, તો આપણું અહોભાગ્ય છે. અને ભાગવત કહે છે કે જ્યારે જ્યારે સભાની અંદર વૈષ્ણવ આવે ને ત્યારે જ એ કથા વાસ્તવમાં સફળ છે. જો ભીષ્મની કથામાં તે કેટલા ભક્તો આવ્યા પહેલા, તો ભક્ત જ ભાગવતની શોભા છે. તો ખૂબ ધન્યવાદ માતાજી, એમનો સમય કાઢીને અહીંયા આવ્યા, કારણ કે વ્યસ્ત છે, અતિ વ્યસ્ત કાર્યક્રમ હોય છે. તો પુનઃ નિવેદન એક માતાજી, ફૂલારથી એમનું સ્વાગત કરશે આપણે મહામંત્રથી. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે,
રામ હરે રામ, રામ રામ.
શ્રીપાદ રામાનુજાચાર્ય એમણે એમના ગુરુને પ્રશ્ન પૂછ્યો કે માની લો કે મારું મૃત્યુ આવે અને મૃત્યુ સમયે મને ભગવાનના નામનું કીર્તન યાદ ન આવે, ભગવાનનું સ્મરણ ન થાય તો મારી ગતિ શું થશે? એ તમે ભગવાનને પૂછતા આવજો, ભગવાન વરદરાજજીને. જ્યારે એમના ગુરુએ આ પ્રશ્ન ભગવાનને કર્યો ત્યારે ભગવાન વરદરાજ સ્વયં વિગ્રહ બોલે છે. ભગવાન વરદરાજજીએ કીધું કે કાંચીપૂર્ણ, રામાનુજને જઈને કહે કે એણે આજીવન મારું ભજન કર્યું છે અને હજી મારી ભક્તિ કરતો રહેશે, અને એટલા માટે અંતકાળે કદાચ એને મારું સ્મરણ નહીં આવે તોય એને લેવા માટે હું જ આવીશ. એટલે જે લોકો ભક્તિ કરે છે, ભગવાનનું નામ સંકીર્તન કરે છે, એને ડરવાની જરૂર નથી કે કદાચ આપણે એમાં રહી ગયા તો. નિત્ય ભગવાનનું ભજન કરવાનો પ્રયાસ કરો, કારણ કે શિલ પ્રભુપાદજીનું એવું કહેવું છે કે જે કાર્ય જીવનમાં આજે આખું જીવન કર્યું હોય ને એ મૃત્યુ સમયે યાદ આવે. જો તમે આખું જીવન ભગવાનનું સ્મરણ કર્યું છે, ભગવાનની કથા સાંભળી છે, તો એ નિશ્ચિત છે કે તમને તે અંત સમયે ભગવાનનું સ્મરણ થશે. આ વિધિ છે. અને ભીષ્મ કહે છે, મારું સૌભાગ્ય જુઓ, લોકોને જેનું નામ સ્મરણ નથી આવતું, જેના સ્વરૂપની છબી જેને ધ્યાનમાં નથી આવતી, એ ભગવાન આજ સ્વયં આવીને મારી સામે ઊભા છે. શું કામ? મને દર્શન આપવા માટે. એટલા માટે હું એનું ધ્યાન કરવા માંગુ છું. અને એ પ્રસન્ન મુખ કમળ, ભગવાનના સુંદર મુખ કમળનું ભગવાને જોયું કે ભીષ્મ હવે શરીર છોડવાની તૈયારી કરી રહ્યા છે. એટલે એણે યુધિષ્ઠિર મહારાજને કીધું, યુધિષ્ઠિર આમ આગળ થા થોડો અને પૂછ, તારે એક પ્રશ્ન કરવા છે ને, પ્રશ્ન તું પૂછ એને. યુધિષ્ઠિર મહારાજે જિજ્ઞાસા કરી, પણ પિતામહ ભીષ્મ કહે છે કે મારા શરીરની અંદર પીડા એટલી છે, હું તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકું એમ નથી, બોલવાની ક્ષમતા નથી શરીરમાં. ત્યારે ભગવાન એક સુંદર દ્રષ્ટિ નાખે છે ભીષ્મ ઉપર, અને ભગવાનની દ્રષ્ટિ પડતા ભીષ્મની બધી પીડા નષ્ટ થઈ જાય. ભગવાન જ્યારે ભક્તને જોવે ત્યારે સ્વાભાવિક એની પીડાનો નાશ થઈ જાય છે. ભગવાનની દ્રષ્ટિમાં આ કરુણા છે, જોવાથી ભક્તના કષ્ટને નષ્ટ કરે છે. એટલા માટે સાધુઓ આપણને સલાહ આપે, મંદિરોમાં જાઓ, ભગવાનનું દર્શન કરો. શું કામ? તમે ભગવાનને જોવો એટલા માટે નહીં, તમે જ્યારે મંદિરમાં જાઓ ને ત્યારે એ ભગવાને તમને જોવે, અને જો એની એક દ્રષ્ટિ પડી ગઈ, એની દ્રષ્ટિમાં આપણે આવી ગયા, તો આપણા ત્રિવિધ તાપ તરત નષ્ટ થઈ જાય છે. એટલે ભગવાનનું દર્શન કરવું બહુ જરૂરી છે. ભગવાને કીધું તમારા શરીરમાં કોઈ પીડા નહીં રહે, અને ત્યારે ભીષ્મએ પ્રવચન પ્રારંભ કર્યું. શ્રી સુત ઉવાચ, યુધિષ્ઠિર તદ આકર્ણ્યમ શયાનમ સર્પંચરે અપૃચ્છાદ્વિવિધાન ધર્માન ઋષિણાં ચ અનુશ્રેણવતા. સુતજી કહે છે, યુધિષ્ઠિર મહારાજે પ્રશ્ન કર્યો, ઉત્તર સાંભળવા માટે બધા લોકો તૈયાર બેઠા હતા. અને પોઝિશન કેવી આશ્ચર્યજનક, વક્તા સૂતા છે, શ્રોતા ઉભા છે, એક અદ્ભુત સભા છે. વક્તા સૂતા સૂતા પ્રવચન કરે છે અને શ્રોતા ઉભા છે, બધા સાંભળી રહ્યા છે. કયા વિષયો ઉપર પ્રશ્ન કર્યા? તો કહે છે, પુરુષ સ્વભાવ વિહિતા યથા વર્ણમ યથા શ્રમમ वैराग्य रागोपाधिभ्या नातो उभयलक्षणा। युधिष्ठिर महाराजनी जिज्ञासा सांभळी अने भीष्मये जे प्रवचन प्रारंभ कर्यो पुरुष स्वभाव विहितान, अलग अलग स्वभावना मनुष्यो यथावर्णम यथाश्रमम, आश्रम अने वर्ण अनुसार बेनु अलग अलग वर्णन कर्यो, वर्णाश्रम व्यवस्था नु वर्णन कर्यो भीष्मये। सौथी पहला वर्ण अने आश्रम शुं छे, चार वर्ण छे अने चार आश्रम छे, अने ई चारेय वस्तुओनु निर्माण भगवान द्वारा करवामां आव्युं छे। गीतामां एणे कीधुं चतुर्वर्णम मया श्रेष्ठ गुण कर्म विभाग छे। व्यक्तिना गुण अने कर्मना आधारे भगवाने वर्णाश्रमनी व्यवस्था करी छे। चार वर्ण कया छे? चार वर्ण छे ब्राह्मण, वैश्य, क्षत्रिय અને શુદ્ર। એમાં એમણે વર્ણન કર્યું બ્રાહ્મણોનું કાર્ય શું છે, છ પ્રકારના જે બ્રાહ્મણોના લક્ષણ છે, પૂજન પાજન, પૂજન યાજન, પઠન પાઠન, શાસ્ત્રોને વાંચી અને એ શાસ્ત્રોમાં જે શિક્ષાઓ છે એ સમાજને પ્રદાન કરવી, આ બ્રાહ્મણનું કર્તવ્ય છે। સમાજને સહી દિશા કેવી રીતે આ સમાજનું પાલન પોષણ થવું જોઈએ, વ્યવસ્થા કેવી હોવી જોઈએ, ન્યાય કેવો હોવો જોઈએ, કાયદાઓ, આ બધાનું જે લખાણ છે એ બ્રાહ્મણ કરે, બ્રાહ્મણોનું દાયિત્વ છે। એનાથી નીચેનો વર્ણ છે ક્ષત્રિય। ક્ષત્રિયનું કાર્ય છે સમાજની વ્યવસ્થાને સંભાળે, પ્રજાનું રક્ષણ કરે, પ્રજાનું પાલન કરે, આ ક્ષત્રિયનું કાર્ય છે। ત્યાર પછી છે વૈશ્ય। વૈશ્યનું કાર્ય છે વ્યાપાર અને પશુપાલન, અને શુદ્ર, શુદ્રનું કાર્ય છે ઉપરના ત્રણેય વર્ણોની સેવા કરવી। પણ ભક્તો, કળિયુગની અંદર આ વર્ણાશ્રમ વ્યવસ્થા નષ્ટ થઈ ચૂકી છે। કોઈ વર્ણ નથી, કોઈ આશ્રમ નથી, અને લોકો પશુની સમાન જીવન જીવી રહ્યા છે। તમે જો થોડી દ્રષ્ટિ કરો તો વર્ણાશ્રમ નથી એટલે જ આખો સમાજ દુઃખ ભોગવે છે। આપણા દુઃખનું મૂળ કારણ આ છે, વર્ણાશ્રમ નથી। શિલ પ્રભુપાદજી તે એવું ચાહતા કે વર્ણાશ્રમની ફરીથી સ્થાપના થાય। શું કામ? કારણ કે સમાજની અંદર જો વાસ્તવિક સુખ અને શાંતિ લાવવી હોય તો વર્ણાશ્રમ જરૂરી છે। આજે તમે જુઓ વર્ણાશ્રમ વ્યવસ્થામાં શિક્ષણ આપવાનું કાર્ય બ્રાહ્મણોનું હતું, આજે વ્યવસ્થા તૂટી, આજે એવા લોકો શિક્ષણ આપી રહ્યા છે જેનો શિક્ષણ ઉપર કોઈ અધિકાર જ નથી। માનસિકતા શુદ્ર હોય અને ઈ જ્યારે સ્કૂલની અંદર ભણાવતા હોય, તમને ન ખબર હોય, કારણ કે તમારા છોકરા સ્કૂલે શું કરે એ તમને નથી ખબર, પણ અમે ત્યાં જઈને આવ્યા છે, સાહેબ અને વિદ્યાર્થી હારે માવો ખાય આ ભારતનું ભવિષ્ય છે, અમારે સાહેબ ખાતા હતા, અમારું જ ઉદાહરણ છે। વિદ્યાર્થી અને સર બે એક જ ક્લાસમાં બે હારે માવો ખાતા હોય આ વિદ્યાર્થીને શું શિક્ષા આપી હતી? કારણ કે જે શુદ્ર છે એ શિક્ષક બની ગયા અને જે બ્રાહ્મણો છે એ શુદ્ર થઈ ગયા, શુદ્રનું કાર્ય કરે। આજ બ્રાહ્મણોને તે નોકરી કરવા જવું પડે છે। જો વૈદિક કાળમાં કોઈ વ્યવસ્થા હતી કે બ્રાહ્મણે ક્યાંય ફેક્ટરી નાખી હોય, ધંધો ખોલ્યો હોય, આ ત્રણેય વર્ણનું કાર્ય હતું એ બ્રાહ્મણોનું પાલન કરે, અને બ્રાહ્મણ સમાજનું મસ્તક ગણાય। આજે બ્રાહ્મણોની રક્ષા થઈ નહીં, બ્રાહ્મણ બિચારા ઘાટ કરવા માંડ્યા, હું શું કરે? આપણે એને દક્ષિણા બરાબર, આપણે આપણું કર્તવ્ય ચૂક્યા છીએ એટલે બ્રાહ્મણોનું પતન થયું છે। એને ઘર છે બીજા, અને એટલા માટે બધા શાસ્ત્ર અધ્યયન છોડી અને ક્યાં લાગી ગયા? ધંધે। ક્ષત્રિય એનું પતન થયું. સાચો ક્ષત્રિય ઈ છે પોતાનો પ્રાણ આપી નહીં તે બીજાની રક્ષા કરે. જો સૂર્યવંશનું એક ઉજ્જવળ ચરિત્ર મહારાજ સિબી એક ઘાયલ અવસ્થામાં એક હોલો મહારાજ સિબીના ખોળામાં પડ્યો અને એની પાછળ એક બાજ. બાજે કીધું, મહારાજ આ મારો શિકાર છે. ત્યારે મહારાજ સિબી કહે છે કે શિકાર ભલે તારો હોય પણ અત્યારે મારા શરણમાં છે, એટલા માટે હવે તારો આની ઉપર અધિકાર નથી. પણ જો એ બાજના રૂપમાં રહેલો એ દેવતા કેવી સુંદર વાત કહે છે, શરણાગતિ ભલે તમે આપી પણ જો તમે આવી રીતે પક્ષીઓને શરણાગતિ આપશો તો અમારા ભોજનનું શું? તમે રાજા છો, પાલન તો તમારે બધાનું કરવાનું છે. ત્યારે સિબીએ કીધું કે આના બદલામાં તારે જે કાંઈ જોતું હોય એ લઈ લે. સોનું જોતું છે, ધન જોઈએ છે, રાજ્ય જોતું છે, બોલ, પણ આ હોલો તને નહીં મળે. ત્યારે એ બાજ કહે છે કે માંસના બદલામાં માંસ, આ હોલો જો તમારે રાખવો હોય તો એની ભારોભાર માંસ આપો મને. સીડી કે કાંઈ વાંધો નહીં, ત્રાજવું લાવવામાં આવ્યું. એક પલ્લામાં હોલાને બેસાડ્યો અને એક પલ્લામાં પોતાની એક જાંગ કાપી અને મારા સીબીએ મૂકી. આ છે ક્ષત્રિય, શરણાગત, પ્રજાનું રક્ષણ કરે આ રીતે પશુ પક્ષીઓનું રીતે. અને એ મૂકતા મૂકતા આખું શરીર પલ્લામાં મૂકી દીધું અને ત્યારે એ દેવતાઓ પ્રગટ થયા કે મારા સીબી અમે તમારી પરીક્ષા કરવા માટે આવ્યા છે. આ ક્ષત્રિય છે. અને આજના ક્ષત્રિયો સૈનિકો બોર્ડર ઉપર લડતા હોય, રાજાને ખબર ન હોય ક્યાં યુદ્ધ હાલે છે અને શું થાય છે. કારણ કે આજનો નેતા એનાથી વધારે ખરાબ વ્યક્તિ દેશમાં બીજો કોઈ છે જ નહીં. સૌથી ખરાબમાં ખરાબ ચરિત્ર જો કોઈનું હોય આ પૃથ્વી ઉપર તો એ નેતાઓ છે. પ્રભુપાદજીએ તો બહુ લખ્યું છે આ લોકોની ઉપર. કેમ? કારણ કે શાસ્ત્રનો સિદ્ધાંત છે યથા રાજા તથા પ્રજા. જો યુધિષ્ઠિર મહારાજનું રાજ્ય એક પણ વ્યક્તિ દુરાચારી નહીં. શું કામ? કારણ કે યુધિષ્ઠિર મહારાજ પોતે સદાચારી વ્યક્તિ હતા. ભગવાન રામનું રાજ્ય જોવો, એક કુતરુય તે ભગવાન રામની પાસે જઈને ફરિયાદ કરી શકે. પ્રસંગ પ્રસિદ્ધ છે, એકવાર એક કુતરો આવ્યો ભગવાન રામના દરબારમાં ને કીધું મારે એક ફરિયાદ છે. શું? તો કે એક વ્યક્તિએ મને માર્યું. જો એ રામ રાજ્ય કેવું છે, કૂતરાને કોઈ પાણો ન મારી શકે. આ હસવાની વાત નથી. 84 લાખ પ્રકારના જીવો આ રાજ્યમાં આવી રીતે સુખથી રહેતા. આ વૈદિક કાળના ક્ષત્રિયો છે. ભગવાને કીધું પણ એને તને માર્યું, હવે તું કે એનું શું કરવું? કે એને બીજા જન્મમાં મંદિરનો મહંત બનાવો. ભગવાને કીધું આવી સજા કેમ માગી? કે હું ઈ જ હતો પેલા, એને બહુ મંદિરનું ખાધું ને કુજરો થયો ભાઈ. પરીક્ષિત મહારાજ કળિયુગ ઘૂંટણીએ પડી ગયો કે મહારાજ જવા દો. વિચાર કરો, જેની તલવારથી સાક્ષાત કળિયુગ હોય તે ઘૂંટણીએ પડી જતો હોય. આ હતા ભારત વર્ષના શાસકો. અને આજની સ્થિતિ જુઓ, કેવલ પ્રજાનું ધન હરણ કરે છે પણ પ્રજાના દુઃખને હરણ કરી શકતા, કારણ કે વર્ણાશ્રમ નથી. ક્ષત્રિયો નષ્ટ થયા. વૈશ્યનું બે કામ છે, એક પશુપાલન અને ખેતી અને વેપાર. આજ વેપાર બધાને કરવો છે પણ પશુપાલન કે ખેતી કોઈને કરવી નથી. પ્રભુપાદજી આ શીખવાડ્યું એટલે ફાર્મ હાઉસ વસાહતો ચાલુ કરી કે જો શુદ્ધ અને સત્વગુણી જીવન જીવવું હોય તો પ્રકૃતિના આશ્રયમાં રહેવું પડશે. આવી રીતે કારખાનાઓ, વાહનો, હે ને, જે સ્થિતિ હાલમાં છે શહેરોની, આમાં વ્યક્તિ કેવી રીતે જીવન જીવી શકે? અને શુદ્ર, જે શુદ્ર એ બીજાની સેવા કરવાની હોય એ શુદ્રો બ્રાહ્મણ બન્યા, એ શુદ્રો ક્ષત્રિય બન્યા અને એ શુદ્રો વૈશ્ય બન્યા. એટલા માટે આ સમાજની અંદર અંધાધૂંધી ફેલાઈ છે. જેટલા લોકો નોકરી કરે છે ને એ બધા શુદ્રની કેટેગરીમાં આવે છે. કારણ કે નોકરી એટલે સેવા, અને સેવા જે કરતા હોય એને શુદ્ર કહેવામાં આવે છે. પણ એક પ્રશ્ન થાય કે પિતામહ ભીષ્મએ શા માટે આ વર્ણાશ્રમનું પ્રવચન અહીંયા કર્યું? હવે એને જવાની તૈયારી છે. ભીષ્મ યુધિષ્ઠિરને સીધું કહી દે ને ભાઈ ભગવાનનું નામ કીર્તન કરે, બીજું કઈ નથી કરવું, રાજ્ય કરે ખાલી. પણ ભીષ્મ સમજાવે છે શું કામ વર્ણાશ્રમ કહે છે. કારણ કે આ વર્ણાશ્રમ એક સીડી છે ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ સુધી પહોંચવા માટે. આ વર્ણાશ્રમ એક માધ્યમ છે, બે રસ્તા છે. એક તો તમે ડાયરેક્ટ ભક્ત બની શકો અને વાયા વર્ણાશ્રમ, વર્ણ અને આશ્રમની સીડી ઉપર જઈને તમે ભક્તિ સુધી પહોંચી શકો. એટલા માટે કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે, ચારી વર્ણાશ્રમી યદિ કૃષ્ણ નાહી ભજે સહિત પાપી રવરવ પડી મજે. ગમે એટલું વર્ણાશ્રમનું પાલન કરે પણ જો એ કૃષ્ણની ભક્તિ નથી કરતા તો રવરવ નરકની અંદર પડીને મરવાના છે. વર્ણાશ્રમનું તાત્પર્ય ભગવાનની ભક્તિથી છે. તો આ ચાર વર્ણ છે, એવા જ સામે ચાર આશ્રમ છે. ઘણીવાર લોકો આજ કહેતા હોય, જેવી રીતે હું અહીંયા કથા કહી રહ્યો છું, તો મને ઘણીવાર લોકો કહે છે કે તમે શું કામ કથા કરો છો. કારણ કે કથા કહેવી તો બ્રાહ્મણોનું કાર્ય છે, નિશ્ચિત કોઈ સંશય નથી. પણ બ્રાહ્મણ કહેવાય કોને, બ્રાહ્મણ છે કોણ? શાસ્ત્રમાં તો સ્પષ્ટ વ્યાખ્યા છે, બ્રહ્મ જાણાતિ ઇતિ બ્રાહ્મણ. જે બ્રહ્મને જાણે છે, જે ભગવાનના વિષયમાં જાણે છે એ બ્રાહ્મણ છે. જન્મથી કોઈ બ્રાહ્મણ નથી થતું. જન્મના જાયતે શુદ્ર ભાગવત કહે છે. તમારા ગુણ અને કર્મ અનુસાર તમારો વર્ણ અને આશ્રમ નક્કી થાય છે. એટલા માટે ભગવાન જે શ્લોક ગીતામાં બોલ્યા છે એની પર તમે વિચાર કરો, ચતુર્વર્ણે મયા શ્રેષ્ઠ ગુણ કર્મ વિભાગશ. ભગવાને વિભાજન કર્યું છે શેના આધાર ઉપર? ગુણ અને કર્મના આધાર ઉપર. તમારો જન્મ ગમે એ પરિવારમાં થયો હોય પણ જો તમારી અંદર બ્રાહ્મણના ગુણ છે તો તમે બ્રાહ્મણ બનવાને યોગ્ય છો. જન્મ ગુણ તમારી અંદર હોવા જોઈએ. હવે બ્રાહ્મણના પરિવારમાં તે જન્મ લીધો હોય, ચોરી કરતો હોય, આની પાસે કથા સાંભળશો તમે? બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈને માંસાહાર કરતો હોય એની પાસે કથા સાંભળશો? સ્પષ્ટ ગીતામાં ભગવાને કહ્યું છે ગુણ કર્મ વિભાગ છે, એનું કાર્ય અને એના ગુણ અનુસાર એને વર્ણાશ્રમમાં મૂકવામાં આવે છે. જન્મથી કોઈ બ્રાહ્મણ નથી, જન્મથી ક્ષત્રિય નથી, જન્મથી કોઈ વૈશ્ય નથી, જન્મથી શુદ્ર નથી. કારણ કે બધા શુદ્ર છે જન્મથી. તમારા ગુણ અને તમારું કર્મ નક્કી કરશે કે તમે કઈ કેટેગરીમાં જવા માંગો. અને એવી જ આશ્રમ વ્યવસ્થા છે. સૌથી પહેલો આશ્રમ છે બ્રહ્મચારી આશ્રમ. બ્રહ્મચારી આશ્રમ વૈદિક વિધિ અનુસાર વ્યક્તિએ 25 વર્ષ સુધી બ્રહ્મચારી આશ્રમમાં રહેવાનું હોય છે. આ આશ્રમ તો આજે ખંડિત થઈ ગયો છે. એક બહુ કડવી વાત છે પણ તમારે સાંભળવી તો પડશે જ. 25 વર્ષ સુધી ગુરુકુળની અંદર બાળકો રહેતા અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા. અને આજે 8મા કે 9મા ધોરણમાં ભણતા છોકરાને એ શીખવાડવામાં આવે છે સંતાન ઉત્પન્ન કેવી રીતે કરાય. તમારા છોકરાઓની બુક ક્યારેક જોજો ઘરે. હવે તમે વિચાર કરો કે 8મા 9મા ધોરણમાં ભણતું બાળક જેને પ્રારંભથી જ કામનાઓ મનમાં નાખવામાં આવે છે, એ શું ભારતનું ભવિષ્ય બનશે? કેવી રીતે પ્રચાર કરશે એ સંસ્કૃતિનો, જેના મનમાં પહેલેથી કામનાઓ લાલસાઓ ભરી છે? આવા લોકોમાં સંસ્કાર કેવી રીતે સંભવ છે? અને ભણતરની આ જ સ્થિતિ છે. કોઈ પ્રકારની બીજી ચર્ચાઓ નહીં, જે વાસ્તવિકતા છે. એક વાસ્તવિક વ્યક્તિ ભક્ત કેવી રીતે બનવું એ એને ગુરુકુળમાં શિક્ષા મળે છે. આ માતાજી જ્યાંથી આવ્યા છે ઉધમપુર, ન્યાય તે કેટલાય બાળકો છે. રોજ સવારે 4:30 વાગે જાગી મંગળા આરતીમાં ઉભા રહે અને કીર્તન કરતા જોવો તો તમે જોઈ શકો કે દુનિયામાં એવું દ્રશ્ય એવી મંગળા આરતી ક્યાંય નહીં જોઈ હોય. તમે આ ગુરુકુળની વ્યવસ્થા છે. જ્યાં 8મા 10મા ધોરણમાં ભણતું બાળક કામનાના વિચાર કરતું હોય ત્યાં એ આઠમા અને દસમા ધોરણનો વિદ્યાર્થી જે ગુરુકુળમાં ભણતો હોય ને, એ વેદોના મંત્ર બોલી અને યજ્ઞની આહુતિ આપતો હોય. તમે જાઓ માયાપુર એકવાર તો તમને દેખાય. આ વ્યવસ્થા છે સમાજની. સંસ્કારોનું સિંચન વર્ણ અને આશ્રમથી થશે. 25 વર્ષ બ્રહ્મચારી રહ્યા પછી એ વ્યક્તિ વિચાર કરે કે હવે મારે વિવાહ કરવા કે આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહેવું. અને 50 વર્ષ સુધી એ વ્યક્તિ વિચારે કે મારી ઇન્દ્રિયો ઉપર મારો સંયમ નથી, તો એને વિવાહ કરવાની છૂટ આપવામાં આવે છે. તમે લગ્ન કરો, લગ્ન કરી વેપાર કરો, સારા સંતાનો ઉત્પન્ન કરો, જે આ સમાજને ઉપયોગી બને, જે આ સમાજની અંદર સંસ્કારનો પ્રચાર કરે. અને વ્યક્તિ આ રીતે 50 વર્ષ સુધી ગૃહસ્થ બને છે. ગૃહસ્થ એટલે જે પત્ની અને બાળકો સાથે ભજન કેમ કરવું એની જેને ખબર પડતી હોય એને ગૃહસ્થ કહેવાય. પત્ની હોય, બાળકો હોય અને જો ભક્તિ ન હોય તો એ ગૃહમેદી છે. સુખદેવજી બોલ્યા છે ભાગવતમાં, ગૃહેશુ ગૃહમેદી નામ. એ ગૃહસ્થ નથી. ગૃહસ્થ એ છે જે પત્ની અને બાળકો સાથે ભજન કરે, પોતાના બિઝનેસ અને વ્યવહારને ચલાવતા ચલાવતા. અને 50 વર્ષ જયારે થાય ત્યારે એ ત્રીજા આશ્રમમાં પ્રવેશ કરે જેને વાનપ્રસ્થ કહેવામાં આવે છે. વાનપ્રસ્થ એટલે જેટલો વ્યવહાર બિઝનેસ પુત્રોને સોંપી અને પત્નીને સાથે લઈ ભગવાનના ધામમાં નિવાસ કરવા વયું જવું, વૃંદાવન, માયાપુર, જગન્નાથપુરી. અને 60 વર્ષ જયારે થાય ત્યારે પત્નીને ઘરે પાછી મોકલી અને પોતે 65 વર્ષ પછી અથવા 75 વર્ષ પછી ચોથો આશ્રમ જે છે સંન્યાસ એમાં પ્રવેશ કરે. અને આ રીતે એ ભગવાન સુધી જાય. આ આશ્રમ વ્યવસ્થા છે. અને આપણે 55 વર્ષ થાય ત્યારેથી પ્લાન ગોતતો હોય ક્યાં ફેક્ટરી નાખશું, કેણપા જગ્યા સસ્તી પડે, લુમ્સમાં જામશે કે વોટર જેટમાં જામશે, તારે સ્મશાનમાં જામવાનું છે. મરવા પડે તો બિઝનેસ નથી છોડતો. બોલો શું કામ? તમે ઘણી વાર કથામાં સાંભળ્યું છે કે માણસ બે જગ્યાએ જ ના પાડે, એક ખાવામાં. તમે કોઈને ભોજન કરાવો, બહુ બહુ ખવડાવો, બહુ ખવડાવો, પછી એમ કે હવે રહેવા દે બસ. કોઈને 10 ગુલાબજાંબુ આપ્યો હોય પછી એમ કહે હવે બસ, અને બીજું માર ખાવા, કોઈને મારો તમે તો એ એમ કે હવે રહેવા દો, બાકી બધા એમ કે આવવા દો, ના જ નથી પાડતા. તો વર્ણ અને આશ્રમ આના વિષયમાં શિક્ષા આપી અને કીધું વૈરાગ્ય રાગ ઉપાધિભ્યામ, બે પ્રકારના માર્ગ જ્યારથી આ સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારથી આ જગતમાં પ્રચલિત છે. કયા બે માર્ગ છે? તો એક છે વૈરાગ્ય અને બીજો છે રાગ. વૈરાગ્ય એટલે સંસારની હરેક વસ્તુઓ અને વ્યક્તિની આસક્તિથી મુક્ત થઈ અને કેવલ ભગવાનમાં પોતાના મનને રાખવું, એ છે વૈરાગ્ય માર્ગ. અને બીજો છે રાગ માર્ગ. રાગ એટલે જેને એવું લાગે છે કે આપણે સાધુ થઈ શકીએ એમ નથી, આપણે ઘર પરિવાર સ્ત્રી વગર રહી શકીએ એમ નથી, તો એના માટે એક માર્ગ છે, એને પ્રવૃત્તિ માર્ગ કહે છે. એક નિવૃત્તિ માર્ગ છે અને બીજો પ્રવૃત્તિ માર્ગ છે. નિવૃત્તિ માર્ગ એટલે બ્રહ્મચારી અને સંન્યાસી, અને પ્રવૃત્તિ માર્ગ એટલે ગૃહસ્થ. જો આ પ્રવૃત્તિ માર્ગ જે છે ને બહુ હારો નથી, એમાં કઈ બહુ જામે એવું નથી, પણ ભગવાન કરે હું બીજાને, કારણ કે હરેક જીવ તો નિવૃત્તિ માર્ગમાં રહી ન શકે. એટલે ભગવાને આ બીજો રસ્તો બનાવ્યો પ્રવૃત્તિ, કે હારું તમે એમ નામ ન રહી શકો તો કમસે કમ લગ્ન કરી પરિવાર સાથે પણ ભક્તિમાં લાગેલા રહે. આ બે માર્ગનું વર્ણન કર્યું અને કીધું પુરુષ સ્વભાવ વિહિતાન, વ્યક્તિના સ્વભાવ અનુસાર. આ એક બહુ સમજવાલાયક વાત છે બધા ભક્તોએ. હરેક વ્યક્તિનો સ્વભાવ અને કર્મ જુદા જુદા હોય છે. હવે ઘણીવાર લોકો એમ કે બધાને એક જ હરખું કરવું છે, એ સંભવ જ નથી. કેમ સંભવ નથી? કારણ કે દરેકના કર્મ જુદા છે. હવે માની લો કોઈ વ્યક્તિને એવો વિચાર આવે કે આપણે બધું છોડીને ભગવાનની ભક્તિમાં લાગવું છે, પણ એ નહીં છોડીએ કે શું કામ? કારણ કે એનું કર્મ એવું નથી. આ બધા લોકોના બસની વાત નથી કે બધું છોડી અને ભગવાનના ભજનમાં લાગી જવું. જેમ કે હું અહીંયા કથા કહી રહ્યો છું તો કોઈ વ્યક્તિના મનમાં ઈચ્છા થાય કે હાલો ને આપણે કથા કહેવા માંડવી. કથા કહેવી હોય ને તો ધંધો છોડવો પડે એમ, કારણ કે બે માંથી એક જ થાય, યા તો બિઝનેસ કરો યા તો ભાગવત કરો. પણ હું મારું જોઈને કોઈ વ્યક્તિ એમ કહી દે કે હાલો મારે ધંધો નથી કરવો, હું મૂકી દઉં. તમારી પાછળ તમારું પરિવાર છે, તમારી જવાબદારી છે, તમારા સંતાનો છે, અને એની જવાબદારી તમારી ઉપર તમે આ નહીં કરી શકો. કેમ? તમારું કર્મ જુદું છે, મારું કર્મ જુદું છે. તો જે પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ હોય એ અનુસાર એને ભજન કરવું જોઈએ, એટલે આ વર્ણાશ્રમ વ્યવસ્થા છે. એકબીજાની કોપી મારવા ગયા તો મર્યા. એટલે ભગવાને ગીતામાં કીધું છે કે પર ધર્મ ભયાવહ. કોઈ દિવસ બીજાના ધર્મ, ભલે બીજાનો ધર્મ ગમે એટલો સારો લાગે, ધર્મ એટલે ઓલી સંપ્રદાયની વાત નથી, ધર્મ એટલે કર્તવ્ય. બીજાનું કર્તવ્ય તમને બહુ સારું લાગતું હોય પણ તમારા કર્તવ્યમાં કદાચ દોષ હોય, છતાં પોતાના કર્તવ્ય સ્વધર્મને ક્યારેય છોડવો જોઈએ નહીં, આ ભગવાન કહે છે. પણ જે લોકોને વર્ણાશ્રમની ખબર નથી, વર્ણાશ્રમની ખબર નથી, આ બધું કરે છે. એટલું અદ્ભુત પ્રવચન પિતામહ ભીષ્મએ કર્યું છે. હવે હું તમને આખું પ્રવચન નહીં કહી શકું, કેમ? નહીતર આપણે સ્તુતિમાં નહીં પહોંચીએ. અને આજ તો તમને ગમે એમ કરીને પોગાડવાના છે, એ પાક્યું છે. મહાભારતમાં 18 પર્વ છે અને એમાં એક પર્વ છે શાંતિ પર્વ. એ શાંતિ પર્વ જે છે ને એ આખું પિતામહ ભીષ્મનું પ્રવચન છે. ક્યારેક મહાભારત વાંચવાનો અવસર મળે તો વાંચજો. આ જેટલા ધર્મનું વર્ણન કર્યું છે ભીષ્મએ એનું એટલું વિસ્તારથી વર્ણન કર્યું છે. અને કેવી રીતે કર્યું છે? સુતજી કહે છે, દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગશ સ્ત્રી ધર્માન ભગવત ધર્માન સમાસ વ્યાસ યોગત. દાન ધર્મ, દાન ધર્માન, દાન કેવી રીતે કરવું જોઈએ? ઘણા લોકો આજે ડોનેશન માટે ટ્રસ્ટો, ક્લબો, ચેરિટી આ બધું ચલાવતા હોય, પણ દાનના તે પ્રકાર છે. દાન 3 પ્રકારનું હોય, સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. આપણું દાન કયા પ્રકારનું છે, કેવી રીતે દાન કરવું આપણે નથી જાણતા. ભગવદ્ ગીતાની અંદર ભગવાને આનું વર્ણન કર્યું છે. તમોગુણી દાન કહ્યું છે, રજોગુણી દાન કહ્યું છે અને સત્વગુણી દાન કહ્યું છે. પણ એનાથી ઉપર, કારણ કે આ 3 પ્રકારના દાન યદિ જો વ્યક્તિ કરે તો એમાં એને કર્મનું બંધન લાગે છે. પણ એક 4થો પ્રકાર છે વિશુદ્ધ સત્વ, એમાં યદિ કોઈ વ્યક્તિ દાન કરે તો એ કર્મના બંધનથી મુક્ત રહે છે. તમને કન્ફ્યુઝન થાય, પ્રભુજી તમે દાનની વાત કરો છો પણ વ્યાખ્યા નથી કરતા, વ્યાખ્યા થાય એમ નથી. ઇન શોર્ટમાં સમજો, તમોગુણી દાન કહ્યું છે, જે દાન બીજાને નીચો દેખાડવા માટે કે હું અહીંયા આ દાન આપીશ તો ઓલો સામે વાળો એની વેલ્યુ જાશે, આ તમોગુણી દાન છે. રજોગુણી દાન લાલસાથી, જો હું દાન આપીશ તો મારું બેનર લાગશે, મારી તકતી લાગશે, મારું નામ લાગશે, આ રજોગુણી દાન છે. અને સત્વગુણી દાન, જે દાન કર્યા પછી વ્યક્તિને અન્ય લોકમાં સુખની કામના હોય, જેમ કે સ્વર્ગમાં સુખ મળશે અહીંયા દાન કરશું તો, હોસ્પિટલો ખોલશું તો સુખ મળશે, લોકો આ સેવા શું કામ કરે છે, દાન શું કામ કરે છે? પુણ્ય કમાવા માટે. પણ એ પુણ્ય શું છે તો કે એ ખબર નથી. પુણ્ય શું છે? પુણ્ય એક પ્રકારનું બેલેન્સ છે, જેવી રીતે પાપ છે. પાપનો નાશ પાપને ભોગવવાથી થાય, એમ પુણ્યનો નાશ તે પુણ્યને ભોગવવાથી થાય. જેવી રીતે તમારા એટીએમ કાર્ડમાં બેલેન્સ હોય, તમે દિલ્હી જાઓ જ્યાં હું પૈસા હોય વાપરીને પછી ફરીને આવી આવો પાછા, એવી રીતે જે જીવ પુણ્ય કરે એ સ્વર્ગ ઇત્યાદિ ઉચ્ચતર લોકોમાં જાય, ત્યાં સુખ ભોગવે, અને જેવું એનું પુણ્યનું બેલેન્સ પૂરું થાય ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. પાછો આ મૃત્યુ લોકમાં પાછો આવે. આઈ ભગવાન ગીતામાં કીધું 15મા અધ્યાયમાં. એટલા માટે દાન એવું કરવું જોઈએ કે જે દાન કર્યા પછી શાશ્વત જીવન શાશ્વત સુખ મળે, અને એ દાન કર્યા પછી આ જન્મ મૃત્યુના ચક્રમાં ન આવવું પડે. તો એવું કયું દાન છે? આની વ્યાખ્યા બ્રજની ગોપીઓ કરે છે. ભગવાનની સૌથી શ્રેષ્ઠ ભક્ત એ બ્રજની ગોપીઓ કહે છે કે આ સંસારની અંદર સૌથી મોટો દાની વ્યક્તિ કોણ છે? સૌથી શ્રેષ્ઠ દાન કયું છે? કોઈ જીવને ભગવાનનું નામ અને ભગવાનની કથાનું દાન, આનાથી શ્રેષ્ઠ દાન શાસ્ત્રમાં બીજું કોઈ નથી. દાન કરવું હોય તો કોઈને હરિનામનું દાન આપો. કેમ? કારણ કે એક વાર મૃત્યુ પામશે પણ બીજી વાર જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જાય છે. અને તમને આ થોડુંક વિચિત્ર લાગશે. કેમ? કારણ કે આ ધંધો આપણે કોઈ દી કર્યો જ નથી. આપણે પૈસા દીધા, ચોખા દીધા, કપડા દીધા, દવાઓ દીધી, પણ કથા કીર્તન કોઈ દી દીધું નથી. એટલા માટે આપણે સીધા ગોપીઓના શબ્દોમાં સમજીએ કે વાસ્તવમાં આ સંસાર ઉપર ઉપકાર કરવા વાળા એ વ્યક્તિઓ છે જે કથાનું દાન કરે છે. એને એ કહે છે ભૂરીદા જના, સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના, ભૂરિદા જના. આ વાસ્તવિક દાન છે હરિનામ કોઈને આપવું. તમને એમ થાય પ્રભુજી આવું વિચિત્ર દાન? એક તો ગોપીઓનું આ પ્રમાણ છે, અને બીજું કે હરિનામ અને હરિકથાનું દાન જીવને કાળથી મુક્ત કરે છે. એટલા માટે દાન ધર્મની જ્યાં ભીષ્મએ વ્યાખ્યા કરી કે વાસ્તવિક દાન છે કોઈને ભક્ત બનાવી દો, હરિનામ આપી દો. ઘણા લોકો એમ કે નહીં, કોઈને ખવડાવવું ઈ દાન છે, કોઈને વસ્ત્ર આપવા દવા આપી આ દાન છે, ભગવાનનું નામ લેવડાવવાથી શું થાય? પણ તમે એક વાત વિચારો, તમે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો, તમે એવું માનો છો કે તમે એની સેવા કરી છે, પણ એ બીજે ટક ફરીથી ભૂખ્યો થાય છે. તત્વથી થોડુંક સમસ્યા ઉપર વિચાર કરો. એને તમે સવારે જમવાનું આપ્યું તો એ બપોરે પાછો ભૂખ્યો થાય છે, તો ફરીથી એની ભૂખ તમારી સેવાથી તો સમસ્યા તો ગઈ નહીં. ભૂખ એ મૂળ સમસ્યા છે, અને સમસ્યા હજી ઊભી છે. ભલે આપણે ગમે એટલું અન્નનું દાન કરીએ પણ સમસ્યાને રોકી શકતા નથી. ગમે એટલી હોસ્પિટલો બનાવો મોટી, તમે રોગને અટકાવી શકતા નથી. આટલી મોટી ટેકનોલોજી વાળી હોસ્પિટલો, શરદી ગઈ મને થઈ છે બે દી થી, હવે આ કથા હરખાઈને બોલવી છે પણ નડે છે, લ્યો એન ટાઈમે જ જાહે, તકલીફ છે. નથી કોઈ દવા કોઈ હોસ્પિટલોથી તમે રોગને નષ્ટ નહીં કરી શકો. તાવ આપણને આવતો તો, આપણા પપ્પા નહીં આવતો તો, આપણા દાદા નહીં આવ્યો તો, એમ દાદા નહીં આવ્યો તો, આટલી હોસ્પિટલો બની તો તાવ છે, નાશ થયો તાવનો. અને આપણે શું કહીએ છીએ? આપણે પ્રોગ્રેસ કરી છે. ક્યાં પ્રોગ્રેસ છે? સમસ્યા હજી ઊભી છે. ભૂખ નથી જાતી અન્નના દાનથી, રોગ નથી જાતો દવાના દાનથી. અને કોઈ વસ્ત્રનું દાન કરે, એક વર્ષ વ્યક્તિ ભિખારી કપડાં પહેરે, બીજા વર્ષે ફરીથી ફાટી જાય, ફરીથી કપડાની સમસ્યા ઊભી છે. આઝાદ મેદાનની અંદર શિલ પ્રભુપાદજીએ જ્યારે પ્રવચન આપ્યું, મુંબઈમાં લાખો લોકો હતા, અને એમાં શિલ પ્રભુપાદજીએ ઉદાહરણ આપ્યું કે ઈસ્કોન શું કરે છે. હવે માની લો કે આ ત્રણેય સમસ્યા જે છે એ કોઈ છોકરો ઘરમાં રહેતો હોય તો એને આ સમસ્યા નડશે? જે બાળક એના ઘરે રહેતું હોય એને એના પપ્પા ખાવાનું આપે ત્રણેય ટાઈમ, એ છોકરાને માગવા જવું પડે છે? એના મમ્મી એને ત્રણેય ટાઈમ ડીશ તૈયાર કરી દે, એને કપડા લેવાનો સમય થાય દિવાળીએ, છોકરાને ન ખબર હોય એના માતા પિતા એને લઈ દે છે, લઈ છે કે નહીં? એ ક્યારેક બીમાર પડે તો એને કોઈની પાસે ભીખ માંગવાની જ જવું પડતું, મને દવાના પૈસા આપો, એનું પરિવાર એની સેવા કરે છે. એવી રીતે આ જીવ આ સંસારની અંદર દુખી છે કારણ કે એ પોતાના વાસ્તવિક ઘરેથી વિખૂટો પડી ગયો છે. જો એ ફરીથી પોતાના ઘરે વયો જાય તો એની બધી સમસ્યાઓનો અંત આવી જાય. હવે માનો એવો જ એક છોકરો રખડતો હોય રસ્તામાં અને એને કોઈ વ્યક્તિ પકડીને પોલીસ સ્ટેશને મૂકી આવે અને પોલીસ સ્ટેશને એના ખોવાયાની રિપોર્ટ લખાવી હોય કોઈએ કે આ બાળક ખોવાઈ ગયો છે, અને એનો રિપોર્ટ જોઈને પોલીસ વાળા એને ઘરે મોકલી દે, પછી બાળક દુખી રહેશે? એ દુખી ત્યાં સુધી છે જ્યાં સુધી પોતાના ઘરથી અલગ છે. એવી રીતે આપણે આ સંસારમાં દુખી ત્યાં સુધી છીએ જ્યાં સુધી ભગવાનની સેવામાં નથી લાગ્યા. જેવો ભગવાન આરે સંબંધ જોડી દીધો એટલે આપણું સુખ પાછું. અને ઈસ્કોન આ કાર્ય કરે છે. જેટલા આ સંસારની અંદર જન્મ મૃત્યુના ચક્રમાં ભૂલેલા જીવ છે એને ભગવાનના ધામમાં મોકલવાનું કામ આ ઈસ્કોન કરે છે, એટલા માટે ઈસ્કોનની સેવા આપણને સમજમાં આવતી નથી. ઈસ્કોનની મૂળ સેવા આ છે, જીવને જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવો. તમને એમ થાય કે આવી કેવી વિચિત્ર સેવા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો એનો અર્થ એવો નથી કે તો હું બીજી સેવા જે છે એ ન કરવી જોઈએ. સેવા કરાય કેવી રીતે? માની લો કે તમારે કોઈને જમાડવા છે, તમારે કોઈને ભોજન આપવું છે. જો તમે એને એમનામ ભોજન કરાવશો તો ઈ થઈ જાહે આપણી ભાષામાં ધર્માદો. તમે કોઈ મંદિરમાં 10,000 આપ્યા અને કીધું તમે જમાડી દેજો બધાને, અને જેટલા લોકો ઈ 10,000 ભોજનમાંથી ઈ 10,000 રૂપિયાના ભોજનથી પ્રસાદ કે અથવા ઈ અન્ન ગ્રહણ કરશે ઈ બધાને કર્મનું બંધન લાગશે. એટલા માટે આપણા પૂર્વજો કહેતા ધર્માદો ખવાય નહીં. પણ શિલ પ્રભુપાદજીએ શું કીધું? પ્રસાદ આપો. પ્રસાદ શું છે? ભગવાન શ્રી કૃષ્ણને ભોગ લગાવી, તુલસી પત્ર નાખીને ભોગ લગાવીને ઈ અન્નનું આખા જગતમાં વિતરણ કરો. કર્મના બંધનની વાત જવા દો, એ ગમે એવો હડેલો વ્યક્તિ છે ને એની બુદ્ધિ શુદ્ધ થશે અને એક દિવસ એ કૃષ્ણનો ભક્ત બની જશે. આ ઈસ્કોન જે છે ને એ પ્રસાદ ઉપર ટક્યું છે. તમે વિચારો કે વિદેશની અંદર જે લોકો છે ક્રિશ્ચિયનો અને મુસલમાનો જે લોકો ઈસ્કોનમાં ભક્ત બન્યા, હવે તમે વિચારો કે એક મુસલમાન વ્યક્તિ હરે કૃષ્ણ મહામંત્રની માળા હાથમાં લે, આશ્ચર્ય લાગે કે નહીં આપણને? એક મુસલમાન વ્યક્તિ શું કામ હિન્દુ બનવાનો પ્રયાસ કરે છે? કારણ કે એવા લોકોને પ્રભુપાદજીએ પ્રસાદ ખવડાવ્યો અને પ્રસાદથી કૃષ્ણના શુદ્ધ ભક્ત બનાવી દીધા. મારે તમને એટલું સમજાવવું છે કે ધર્માદો અને પ્રસાદમાં ભેદ છે, બે એક નથી. જે વ્યક્તિ પ્રસાદ લે એની બુદ્ધિ શુદ્ધ થાય. અને એટલા માટે શિલ પ્રભુપાદજીએ કીધું કે જેટલા ઈસ્કોન મંદિરો છે એ બધાએ ફ્રી પ્રસાદ વિતરણ કરવો જોઈએ. આજ માની લો કે કોઈ 2-5 હજારનું દાન કરીને કંઈક જમાડતા હોય તો આખા ગામમાં એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય, અમે અહીંયા અનાથ આશ્રમમાં જમાડવી છીએ, અમે અહીંયા જમાડવી ને ત્યાં જમાડવી. ઈસ્કોન રોજ 25 લાખ બાળકોને ભોજન આપે છે ફ્રી રોજનું. તમારું મગજ કામ ન કરે કે આ બને કઈ રીતે. અને થોડા દિવસ પહેલા જ નેશનલ જિયોગ્રાફી ઉપર ઈસ્કોન નું આખું કિચન બતાવ્યું હતું. આ વાત મગજ. પણ ઈસ્કોન આની એડવર્ટાઇઝમેન્ટ નથી કરતું. શું કામ? કારણ કે આ બધી ગૌણ સેવાઓ છે. ઈસ્કોનની મુખ્ય સેવા છે જીવને ભક્તિમાં લગાવવો. આ વાસ્તવિક સેવા છે. હવે આ બધું તત્વ એવું ઊંડું છે ભક્તો, ટાઈમ આપણી પાસે ઓછો છે એટલે મેં તમને કીધું એમ મહાભારતમાં જો વાંચી લ્યો તો તમારા માટે બેટર રહેશે. અહીંયા બધા ધર્મોનો ઉલ્લેખ નહીં થાય. પણ દાન વાસ્તવમાં શું છે? હરિનામ હરિકથા, આનાથી શ્રેષ્ઠ દાન જગતમાં બીજું કોઈ નથી. આ ભીષ્મએ કીધું રાજધર્માન, એક રાજાએ કેવી રીતે શાસન કરવું જોઈએ સેના કેવી રીતે બનાવવી, વેપાર કેવી રીતે કરવો, પ્રજાનું પાલન કેવી રીતે કરવું એનો ઉપદેશ આપ્યો. મોક્ષ ધર્માન પાંચ પ્રકારની જે મુક્તિ છે, સાયુજ્ય, સામીપ્ય, સારશિષ્ટ, સાલોક્ય, આ મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય એનું વર્ણન કર્યું. અને કેવી રીતે કર્યું? વિભાગ છે, હરેક વસ્તુને એકદમ વિભાગ અનુસાર. વર્ણાશ્રમનું પ્રવચન કરે તો વર્ણાશ્રમ જ તે, પછી એમાં ગોપી ગીત ન ઘુસાડે. આજના વક્તાઓ જેવા નહોતા ભીષ્મ, એને કહે કંઈક બીજું ને કરે કંઈક બીજું. એને એકદમ વિષય, વર્ણાશ્રમનું પ્રવચન કર્યું તો વર્ણાશ્રમ, દાન ધર્મ તો દાન, રાજધર્મ તો રાજધર્મ, મોક્ષ ધર્મ તો મોક્ષ ધર્મ, એકદમ સ્ટેપ વાઇઝ. અને એક વર્ણન એમણે કર્યું સ્ત્રી ધર્મનું, બહુ અદ્ભુત વર્ણન છે આ મહાભારતમાં સ્ત્રી ધર્મ. એક સ્ત્રીના કર્તવ્ય શું છે અને એને શું કરવાનું હોય છે. આજે ઘણી જગ્યાએ એવા નારા તમે સાંભળો, સ્ત્રી સ્વતંત્ર, સ્ત્રીઓને સ્વતંત્ર કરો. આ સ્ત્રીઓના જીવનમાં દુઃખ ત્યારથી જ આવ્યું છે જ્યારથી સ્ત્રીઓ સ્વતંત્ર બની છે. શાસ્ત્ર કહે છે એક સ્ત્રી જ્યારે બાળકી હોય ત્યારે એના માતા પિતાના આશ્રયમાં રહેવાનું હોય, જ્યારે સ્ત્રી યુવાન થાય ત્યારે એના પતિના આશ્રયમાં રહેવાનું હોય, અને જ્યારે સ્ત્રી વૃદ્ધ થાય ત્યારે એને પોતાના પુત્રના આશ્રયમાં રહેવાનું હોય છે. સ્ત્રીને સ્વતંત્રતા વૈદિક શાસ્ત્ર ના પાડે છે. તમે સાંભળ્યું છે ક્યારે કે વૈદિક કાળમાં કોઈ સ્ત્રી દુઃખી હતી? સામાન્ય પ્રજામાં નથી. આજે સ્ત્રીઓ સ્વતંત્ર થવા ચાહે છે, અને એ સ્વતંત્રતાના કારણે જ સ્ત્રીઓ ઉપર આ બધી વિપત્તિઓ આવે છે જે આજે તમે જોઈ રહ્યા છો. સ્ત્રી ધર્મનું વર્ણન કર્યું ત્યારે દ્રૌપદી વચ્ચે બોલી, પિતામાં ઉભા રહ્યો, એટલા બધા લોકોની વચ્ચે દ્રૌપદીએ કીધું કે મારે તે તમને કહેવું છે, એક એક મારો એક પ્રશ્ન છે કે જ્યારે કુરુવની સભામાં મારી લાજ લૂંટાઈ રહી હતી એ સમયે તમારો ધર્મ ક્યાં ગયો હતો? આજે તમે આટલા ધર્મનું પ્રવચન કરો છો, એ સમયે તમને આ જ્ઞાન નહોતું? ભીષ્મ આ વાતને બે પાસાઓથી રજૂ કરે છે. એક કારણ છે એને દ્રૌપદીની રક્ષા શું કામ ન કરી, કારણ કે ભીષ્મ કહે છે કે હે દ્રૌપદી, તારી વાત સત્ય છે, હું દુર્યોધનના આશ્રયમાં રહેતો હતો અને દુર્યોધનનું અન્ન ખાઈ રહ્યો હતો, એટલા માટે મારું મન જે છે એ દૂષિત થયું છે. જ્યારે વ્યક્તિ દૂષિત અન્ન ગ્રહણ કરે ને ત્યારે એનું મન બગડે છે. એટલે ગીતામાં કીધું આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. આ પ્રસાદ ખાવાની વાત એટલે કરવામાં આવે કારણ કે જો તમે આહાર શુદ્ધ લેશો તો જ તમારી બુદ્ધિ શુદ્ધ થાય, અને જો બુદ્ધિ શુદ્ધ છે તો જ તમારું કાર્ય શુદ્ધ હોય, આ ભગવાન કહે છે ગીતામાં. એટલા માટે તારો આ જે પતિ છે અર્જુન, એણે મને આટલા બાણ માર્યા, મારા શરીરમાંથી એ દુર્યોધનના અન્નથી બનેલું બધું રક્ત વહી ગયું છે, અને હવે મારા શરીરમાં જે લોહી છે ને એ મારું પોતાનું છે, એટલે આજે આ ધર્મ મારી અંદર પ્રગટ થઈ રહ્યો છે. આ એક બાહ્ય કારણ છે, પણ અંતરંગ કારણ શું છે? શું કામ ભીષ્મએ દ્રૌપદીની રક્ષા ન કરી સભાની અંદર? કારણ કે એ રક્ષા નહીં કરી અને કૃષ્ણના યશને આ જગતમાં પ્રસારિત કરવા માંગતા હતા. ભીષ્મને ખબર હતી કે દ્રૌપદીનું એક નામ કૃષ્ણ છે અને એની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન અહીંયા પ્રગટ થશે એ દ્વારકાધીશ. જો એ દિવસે ભીષ્મએ દ્રૌપદીની રક્ષા કરી લીધી હોત તો આ જગતને કેમ ખબર પડે કે જેને તમે એક કાપડનો ટુકડો આપો ત્યારે એ ફેક્ટરીની ફેક્ટરીઓ લગાવી દે છે. જો દુશાસને દ્રૌપદીની સાડી ન ખેંચી હોત તો દ્રૌપદી ઉપર એ કૃષ્ણની કૃપા આ જગતને કેવી રીતે ખબર પડે? કારણ કે ભીષ્મ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ધર્મના મહાજન છે, અને જાણે છે કે કયા સમયે કયું કાર્ય કરવું જોઈએ, આ ભીષ્મને ખબર છે. તો સ્ત્રી ધર્મનું વર્ણન કર્યું અને અંતે ભાગવત ધર્માન, ભગવાનની ભક્તિ કરી અને કેવી રીતે જીવ ભગવાનના ધામમાં જાય એને ભગવત ધર્મ, ભાગવત ધર્મ કહેવામાં આવે છે. એ ભાગવત ધર્મનું વર્ણન કર્યું. હવે આખા ભાગવત ધર્મમાં નહીં જવી, એક શ્લોક ભાગવતના એકાદશ સ્કંદમાં નવ યોગેન્દ્ર સંવાદની અંદર, કાયેન વાચા मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा नुसृतस्वभावा करोति यत्य सकलं परस्मै नारायणाये ति समर्पयेत।
એક શ્લોક ની અંદર ભાગવત ધર્મ ની વ્યાખ્યા આપે છે, શું છે? કાયેન વાચા મનસેન્દ્રિયેરવા, કાયેન શરીરથી, વાચા વાણીથી, અને ઇન્દ્રિયેરવા જેટલી પણ ઇન્દ્રિયો છે, આ બધી ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરવી, આ બધી ઇન્દ્રિયોથી કેવલ એક જ કાર્ય કરવું, કૃષ્ણની સેવા, આને કહેવામાં આવે છે ભાગવત ધર્મ। કરોતિ યત્યત સકલમ પરસ્મે, તમે જે કઈ કરો છો નારાયણાયેતી સમર્પયેતી, એ ભગવાન નારાયણને અર્પણ કરો, અથવા ભગવાન નારાયણ માટે કરો, કૃષ્ણ માટે કરો, આ ભાગવત ધર્મ છે। જેને શિલ પ્રભુપા જે કૃષ્ણ કોન્શિયસનેસ કીધું, કૃષ્ણ ભાવના શું છે? કોઈ પણ કર્મ ભગવાન માટે કરવું, આને કૃષ્ણ ભાવના કહેવામાં આવે છે। ધંધો કરવો તો એ કૃષ્ણ માટે, વિવાહ કર્યા કૃષ્ણ માટે, વ્યવહાર કરીએ છીએ કૃષ્ણ માટે, અન્ન ગ્રહણ કરીએ છીએ કૃષ્ણ માટે, શું કામ? એની સેવા કરવી છે, એટલે જીવતા રહેવું છે, એટલે ભગવાનનો પ્રસાદ ખાઈએ છીએ, એની કૃપા લેવા માટે। આ ભાગવત ધર્મ છે અને આચરણ કરવામાં બહુ સરળ છે। એટલા માટે ભીષ્મએ આ વર્ણન કર્યું ભાગવત ધર્મનું। ધર્માન અર્થાન કામ મોક્ષાંચ સહોપાયાન યથા મુને, ધર્મ અર્થ કામ અને મોક્ષ, જે મનુષ્યોના ચાર પુરુષાર્થ છે એનું વિસ્તારિત વર્ણન કર્યું। નાના આખ્યાન ઇતિહાસેશુ વર્ણયામાસ તત્વવિદ, અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં કથાઓ કીધી, ઉદાહરણો આપ્યા, અને તાત્વિક રીતે તત્વથી જ્યારે સુંદર રીતે આ બધા ધર્મોનું વર્ણન કર્યું, ત્યારે એક ઘટના બની। સુતજી કહે છે, ધર્મમ પ્રવદતસ્તસ્ય સકાલઃ પ્રતિઉપસ્થિતઃ યો યોગિનઃ છંદમૃત્યોર્ વાંછિતઃ તુ ઉત્તરાયણઃ। જ્યારે ભીષ્મા પ્રવચન કરી રહ્યા હતા ત્યારે જ બરાબર સૂર્યએ મકર રાશિમાં પ્રવેશ કર્યો, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, અને અહીંયા એ શબ્દ આપ્યો છે સુતજીએ, સૂર્ય ઉત્તરાયણ, બે અયન હોય છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન, આપણા છ મહિના સૂર્ય દક્ષિણાયનમાં રહે છે અને છ મહિના ઉત્તરાયનમાં રહે છે, અને યોગીઓ જે છે એ શરીર છોડવા માટે ઉત્તરાયણને પસંદ કરે છે, એ ઉત્તમ સમય છે। ગીતામાં આનું વર્ણન ભગવાને કર્યું છે, આપણે નહીં કરી, એ તમે ઘરે જઈને વાંચી લેજો, ટાઈમ નથી ને એટલે। તો ભીષ્મએ જોયું કે સમય નજીક આવી ગયો છે, એ કાળ ઉપસ્થિત થયો છે જે કાળમાં મારે શરીર છોડવાનું છે, અને જેવી એને ખબર પડી કે હવે ટાઈમ આવી ગયો છે, પ્રવચન બંધ। યુધિષ્ઠિર કે પિતામાં ઘણું સાંભળવાનું હતું, એ બીજા જન્મમાં વાત, અત્યારે મારો સમય થયો છે, એટલા માટે પ્રવચન બંધ કર્યું, જે વાણી હતી એને વિરામ આપ્યો, અને ભીષ્મ માટે એક બહુ સુંદર વાત કીજે, તદોપસંહત્ય ગીર સહસ્ત્રણી, જે હજારો હજારો યોદ્ધાઓને કંટ્રોલ કરવાની ક્ષમતા રાખતા હતા, યુદ્ધમાં એકલા જ જે લાખો યોદ્ધાઓ સાથે લડી શકતા હતા, ખાલી કંટ્રોલ સેના ઉપર નહોતો, એનો એવો સંયમ હતો કે ઇન્દ્રિયોને સંયમિત કરી અને બધેથી ઇન્દ્રિયોને હટાવી, કારણ કે આટલા ધર્મોનું વર્ણન કરે તો સ્વાભાવિક છે કે જ્યારે સ્ત્રી ધર્મનું વર્ણન કરે તો મન સ્ત્રી ધર્મના વિચારમાં જશે, દાન ધર્મનું વર્ણન કરે તો મન દાન ધર્મના વિચારમાં જાય, તો એ બધા પ્રવચનોમાંથી પોતાની બુદ્ધિને ખેંચી અને સામે જે ભગવાન ઉભા છે એમાં પોતાનું ધ્યાન લગાવી દીધું, અને કેવા ભગવાન છે, કૃષ્ણે લસત પિત પટે ચતુર્ભુજે પુરસ્થિતે અમિલિતે દ્રગ્યવે ધારયત, ઈ કૃષ્ણ જેણે પીળું પિતાંબર ધારણ કર્યું છે, કાનમાં કુંડળ છે, મસ્તક ઉપર મુકુટ, ચતુર્ભુજ સ્વરૂપની અંદર પોતાના સંપૂર્ણ શ્રૃંગાર સાથે જે ભગવાન ઉપસ્થિત છે એ ભગવાનની સામે પોતાના ધ્યાનને એકદમ કેન્દ્રિત કરી અને ભીષ્મ કહે છે વિશુદ્ધયા ધારણયા હતા શુભ, જેવું ભગવાનમાં એનું ધ્યાન લગાડ્યું અને ભગવાનની દ્રષ્ટિ જેવી ભીષ્મ ઉપર ગઈ તો કહે છે હત અશુભા, જેટલી અશુભ વાસનાઓ ભીષ્મમાં હતી વાસ્તવમાં એ કઈ નહોતી પણ છતાં જે અહીંયા કીધું સુતજીએ કે જેટલી અશુભ વાસનાઓ હતી ભગવાનની દ્રષ્ટિ પડવાથી બધી નષ્ટ થઈ ગઈ. ભીષ્મનું મન બુદ્ધિ શરીર બધું દિવ્ય થઈ ગયું ભગવાનની દ્રષ્ટિ પડવાથી. અને ભીષ્મએ શુદ્ધ ધ્યાન દ્વારા અશુભ વાસનાઓની પીડાથી મુક્ત થઈ અને પોતાની ઇન્દ્રિયોના કાર્યકલાપને રોકી દીધા. મનને કીધું હવે તું વિચારવાનું બંધ કરી દે, બુદ્ધિને કીધું તું નિર્ણય લેવાનું બંધ કરી દે, હાથ પગ હાલવાનો તો અન્ય ઇન્દ્રિયોનો તો કોઈ પ્રશ્ન જ નથી. બધી ઇન્દ્રિયોને સંયમિત કરી અને ત્યારે સમસ્ત જીવોના નિયંતા એવા ભગવાનને ભીષ્મ કહે છે હવે મારી એક અંતિમ ઈચ્છા શું છે, મારે તમારી સ્તુતિ કરવી છે. અને પ્રારંભ પ્રથમ શ્લોક શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સમુપગતે વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ.
બહુ સુંદર અદ્ભુત શ્લોક, આને આપણે ગાઈ તો નાખ્યો, શ્લોક થી તમે પરિચિત છો હેને, પણ હવે વ્યાખ્યા સમજો આ શ્લોક શું કહે છે. શ્રી ભીષ્મ ઉવાચ, ભીષ્મ બોલ્યા ઇતિ મતિ રૂપ કલ્પિતા, હે કૃષ્ણ. જો શ્લોકનો પ્રારંભ તે બહુ વિચિત્ર છે. અહીંયા જે લોકો સંસ્કૃત વ્યાકરણ જાણે છે એને ખબર હશે, કોઈ પણ કથાની અંદર બે શબ્દ હોય ઇતિ અને અથ. અથ શબ્દ જે છે ત્યાંથી કથા પ્રારંભ થાય અને ઇતિ જે છે ત્યાં પૂરી થાય. પણ અહીંયા ભીષ્મ શરૂ જ ઇતિથી કરે છે, પણ અહીંયા ઇતિનો અર્થ અલગ અલગ આચાર્યો અલગ અલગ આપ્યો છે. પણ ઇતિ શબ્દ કહેવાનો કે હવે જે મારો અંતિમ સમય છે, અંતને બતાવવા માટે ભીષ્મ ઇતિ કહે છે. મારા અંતિમ સમયે મારી જે મતિ છે, ઇતિ મતિ, મતિ એટલે ઘણા લોકો સમજે છે બુદ્ધિ, પણ મતિ અને બુદ્ધિમાં ફરક છે, ભેદ છે. શું ફરક છે? ભગવદ્ ગીતા અનુસાર તમને ખબર છે કે મન જે છે એનું કાર્ય છે વિચાર કરવો અને બુદ્ધિનું કાર્ય છે નિર્ણય લેવો. તમે અહીંયા બેઠા હો, ઘડિયાળમાં 11 વાગવા આવે એટલે મન વિચાર કરે અહીંયા બેહવું કે વયું જવું, આ મનનું કામ છે. પછી બુદ્ધિ એને નિર્ણય આપે, તારે હવે ઓફિસ જવાનું, ઊભો થા ભાગ, અથવા કે બેઠો રે, બેમાંથી એક નિર્ણય આ બુદ્ધિ આપે. જ્યાં સુધી આપણા કંટ્રોલમાં ન હોય ને ત્યાં સુધી એને બુદ્ધિ કહેવાય, અને જ્યારે એ બુદ્ધિ આપણા નિયંત્રણમાં આવી જાય ત્યારે એને મતિ કહેવામાં આવે છે. અને ભીષ્મ શું કહે છે? ઇતિ મતિ, કારણ કે કંટ્રોલ છે. ભગવાનની વ્યાખ્યાઓ તો બહુ છે પણ સંક્ષિપ્તમાં જ આપણે હાલવું પડશે. તો ભીષ્મ કહે છે મારી આ જે મતિ છે ઉપકલ્પિતા, આને હું તમારામાં લગાવું છું, તમારી અંદર સમર્પિત કરું છું મારી આ બુદ્ધિને. પ્રશ્ન પૂછવામાં આવે કે મારી મતિને સમર્પિત કરું છું કોનામાં, તો કહે છે ભગવાનમાં. કયા ભગવાનમાં? સાત્વત પુંગવે. સાત્વત પુંગવે જે વૃષ્ણિ વંશમાં પ્રગટ થયા છે, સાત્વત પુંગવેના બે અર્થ છે. કે યદુવંશની અંદર સાત્વત નામના એક રાજા થયા, એટલા માટે ભગવાનનું એક નામ આયા સાત્વત પુંગવે છે. અને ઈ જ ભગવાન સાત્વત એટલે કે જે સત્વજનો યાની કે ભક્તો જે છે એના આશ્રય છે, એટલા માટે એનું એક નામ સાત્વત પુંગવે છે. તો એવા ભગવાનમાં જે વૃષ્ણિ વંશીઓમાં શ્રેષ્ઠ છે એમાં હું મારી મતિને લગાવું છું. ટીકા તો અનેક આચાર્યોની છે, પણ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે એક જે વાત લખી છે, ચક્રવર્તી ઠાકુર કહે છે કે હે કૃષ્ણ, હું વૃદ્ધ થઈ ગયો છું, મારો હવે મરવાનો સમય આવ્યો છે, પણ મારી એક કન્યા છે, મારી એક કન્યા છે અને એના મારે વિવાહ કરવા છે. તો એક પ્રશ્ન થાય, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે ક્યારે લગ્ન કર્યા? એ તો બ્રહ્મચારી હતા, તો એની કન્યા આવી ક્યાંથી? પણ ચક્રવર્તી કહે છે નહીં, મારી એક કન્યા છે અને મારે એના વિવાહ કરાવવા છે. કોની હારે? તો કહે છે કૃષ્ણ તમારી હારે લગ્ન કરાવવા છે, તમારી હારે કરાવવા છે. ચક્રવર્તી ઠાકુર કહે છે કે જો એના વિવાહ હું નહીં કરાવું તમારી હારે તો એ વ્યભિચારી થઈ જશે. જે સ્ત્રીના વિવાહ ન થાય એમાં સંભાવના રહે છે કે એ વ્યભિચારી થાય. એટલે જ અર્જુને ગીતાના પ્રારંભમાં કીધું, સ્ત્રી શું દુષ્ટા શું વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર, અને સ્ત્રી જો દૂષિત થાય તો વર્ણશંકર સંતાનોને જન્મ આપે છે અને સમાજ બગડે છે. એટલા માટે ચક્રવર્તી ઠાકુરે કીધું કે આના મારે વિવાહ કરવા છે. કૃષ્ણ તમારી હારે, એ કન્યા બીજું કોઈ નથી, મતી. ચક્રવર્તી ઠાકુર કહે છે હું વૃદ્ધ થયો છું અને મારું આ શરીર છૂટવાની તૈયારીમાં છે, પણ મારી જે મતી છે એ મારી કન્યા છે, એના વિવાહ તમારી હારે કરી લ્યો, તમારામાં લગાવી દો, અને જો એના વિવાહ તમારી હારે થઈ જાય પછી મારે કોઈ વાંધો. અને આ કન્યા બધા પાસે છે, લગ્ન થયા એની પાસે, તે નચી થયા એની પાસે, પણ આના લગ્ન કરાવવાના કોઈ મૂર્ત્યો એક જ છે, એક જ. તમારે જોવું હોય, કઈ પૂછવું હોય, એ બધું આઈના કરી લો તમે. હામે છે કાળો છે થોડો, આપણે જોવા જાય એટલે એ જોવે ને ભાઈ રંગ કેવો છે, થોડોક શ્યામ છે પણ આખો, કારણ કે ઈ કન્યાને ન્યાજ પવણાવવા જેવી છે, બીજે ક્યાંય લઈ જવાય એમ નથી. આ ચક્રવર્તી ઠાકુર કહે છે આના વિવાહ એની આરે કરવા જરૂરી છે. કારણ કે જો મતિ કૃષ્ણમાં લાગે તો એ કૃષ્ણની સેવા કરે, અને કૃષ્ણની સેવા એ જ વાસ્તવમાં જીવોનું કર્તવ્ય છે, ભગવદ સેવા. એટલા માટે જેની મતિ ભગવાનમાં નથી લાગી, ચક્રવર્તી પાદ કહે છે એની મતિ વેશ્યાની સમાન છે. જેની મતિ ભગવાનમાં નથી એની બુદ્ધિ કેવી છે? વેશ્યાની સમાન. અને વેશ્યા સાથે યદિ કોઈ વ્યક્તિ વિવાહ કરે તો એ ક્યારેય સુખી થાય? એમ જ્યાં સુધી આપણી બુદ્ધિ ભગવાનમાં નહીં લાગે ત્યાં સુધી આ સંસારની અંદર જીવ ક્યારેય સુખી થઈ શકે નહીં. આ ભીષ્મ કહે છે ઇતિ મતિ રૂપ ઉપકલ્પિતા, આ મતિને એટલે મારે તમારી અંદર જોડી દેવી છે. ઉપકલ્પનો એક અર્થ વિવાહ થાય છે, સંબંધ જોડવો ભગવાન સાથે. આપણા દુઃખનું મૂળ કારણ છે કે આપણી બુદ્ધિ ભગવાનમાં લાગી નથી, આપણે વિવાહ ભગવાન આરે કરાવ્યા નથી. હું કામ? કારણ કે આપણને આપણી બુદ્ધિ ઉપર વિશ્વાસ છે કે હું જે વિચારું છું, હું જે નિર્ણય લઉં છું એ સત્ય છે નથી. જ્યાં સુધી બુદ્ધિ ભગવાનમાં નથી ત્યાં સુધી આ ચિંતા જાતી નથી. પણ ભગવાન એ કઈ જેવા છોકરો જેવો તેવો નથી. માનો કે આપણે જયારે કોઈને કહેવી ભાઈ અમારે એક કન્યા છે ને એના વિવાહ કરાવવા છે, તો ભાઈ ઓલા છોકરા વાળા પૂછે ને ભાઈ કેવી છે, એના એના લક્ષણો પૂછશે ને. તો ભગવાને કીધું કે તમે લગ્ન કરાવો એ વાત બરાબર, પણ મારી સાથે જે કન્યા વિવાહ કરે એમાં એક ગુણ હોવો જોઈએ. કયો? વિતૃષ્ણા. વિતૃષ્ણાનો અર્થ શું છે? જેમાં કોઈ કામના નથી. ભગવાન એવી જ મતિને પોતાનામાં લાગવા દે છે જે મતિ નિષ્કામ હોય, જેમાં કોઈ કામના નથી. અને આપણે આ સંસારની અંદર કામના સિવાય બીજું કોઈ કામ નથી. ગમે એટલો મોટો ભગત બને પણ પૈસા તો જોઈ છીએ જ. હમણાં અહીંયા પ્રસાદની લાઈન થઈ હોય ને એમાં કોઈ આપણી પેલા વયું ગયું હોય, એ ભાઈ લાઈનમાં ઉભા રહ્યો, કામના છે કે મારા વારા પેલા એ જવો જોઈએ નહીં. એકને ગુલાબજામુન મળ્યું હોય તમારી વખતે જયારે ખૂટે, આખા ગામમાં પ્રચાર કરાય ઇસ્કોન વાળાને પ્રસાદ બનાવતા આવડતું નથી, એને મારો વારો આવ્યો ત્યારે જ ગુલાબજામુન ખૂટ્યું. આપણી કામનાઓ ક્ષતિ થાય છે, અને જે બુદ્ધિની અંદર કામના છે યાની કે દૂષિત બુદ્ધિ છે ભગવાનમાં નથી લાગતી. એટલે જેને પોતાની બુદ્ધિના વિવાહ ભગવાન સાથે કરવા છે, વિતૃષ્ણા એ કામનાથી રહિત હોવી જોઈએ, તો જ ભગવાનમાં લાગે. જેવી રીતે શુદ્ધ લોખંડ જ લોહી ચુંબકને આકર્ષિત કરે છે પોતાની બાજુ, એમ નિષ્કામ બુદ્ધિ જ ભગવાનને પોતાના પ્રતિ આકર્ષિત કરી લે છે. જેની બુદ્ધિમાં કામનાઓ છે, વાસનાઓ છે, એ બુદ્ધિ ક્યારેય ભગવાનમાં લાગતી નથી. પણ ભીષ્મ કહે છે, પ્રભુ મારી બુદ્ધિ જે છે એ તો વિતૃષ્ણા છે, એમાં કોઈ કામના નથી, એટલે એ હું તમને અર્પણ કરું છું. આ કન્યાની બીજી વિશેષતા શું છે? વિભૂમની. વિભૂમની નો અર્થ છે શ્રી કૃષ્ણ જે છે એ વિભૂમા છે, અને એની પત્ની જેને બનવું હોય ને એ વિભૂમની હોવી જોઈએ. ભૂમા શબ્દનો અર્થ છે વિશાળ, મોટા. અને ભીષ્મ કહે છે, પ્રભુ તમારાથી મોટું આ સંસારમાં કોઈ નથી, તમે સૌથી મોટા છો, એટલા માટે મારી આ બુદ્ધિ છે ને એના વિવાહ તમારી યારે કરવા છે. કારણ કે લોકો જોવે ને કે જમાઈ કેટલું રળે છે પછી દીકરી દે હે ને કમાણી, તો વિચાર કરો કે ભીષ્મએ જોયું કે સૌથી મોટા આ છે, આનથી મોટું કોઈ નહીં તો આને દેવાય. માનો કે આખા ભારતમાં સૌથી પૈસા વાળો ત્યાં કોણ ના પાડે, ત્યાં અટકાઈ ન નડે, જાતિ ન નડે, કાંઈ નહીં, પહોંચાડી દો અહીંયા કરે ને. ભગવાન સૌથી મોટા છે, અને એટલા માટે શાસ્ત્ર કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતના પ્રારંભમાં કીધું, એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ સંસારમાં જે કાંઈ પ્રગટીકરણ છે એ બધું કૃષ્ણથી થાય છે, આ ભાગવત કહે છે. અને બીજું, હાલો આ બધું તો ઠીક છે, પણ એને ક્યારેય દુઃખ આવે છે અને ટેન્શન, ત્યારે ભીષ્મ કહે છે નહીં, સ્વસુખમ ઉપગતે. એ હંમેશા પોતાના સ્વરૂપમાં જ આનંદ લે છે, એની ચિત્તવૃત્તિ કોઈ દી બહાર નથી જતી. કેવો આનંદ લે છે? માનો કે ભગવાનને કાંઈ પણ આનંદ જોતો હોય તો એને બહાર નથી ગોતવો પડતો. આપણે આનંદ જોતો જ અહીં ગરમી થાય ઘરે જઈને એસી ચાલુ કરશું, આપણે આનંદ બહાર શોધીએ છીએ. જ્યારે ભગવાન એ આનંદનો સ્ત્રોત છે, સ્વયં ભગવાનમાંથી જ આનંદ પ્રગટ થાય છે, આનંદનું ઘનીભૂત રૂપ છે ભગવાન. એટલા માટે જો કોઈ વ્યક્તિએ આ જગતમાં આનંદિત થવું હોય ને તો એણે ભગવાન હારે સંબંધ જોડવો પડે, અને ભગવાન સાથે જો સંબંધ જોડાઈ જાય પછી એ વ્યક્તિના જીવનમાં કોઈ દુઃખ રહે નહીં. કારણ કે જેનામાં પૂર્ણ આનંદ છે એની હારે સંબંધ જોડવાથી જીવ સુખી થઈ શકે, અને આપણે સંબંધ કંઈક બીજે જોડ્યો છે. કોની સાથે? માયા સાથે. એટલે દુઃખ છે, આપણા દુઃખનું મૂળ કારણ છે સંબંધ ખોટી જગ્યાએ જોડાઈ ગયો છે. કોણ કહે છે આવું? ઉપનિષદ. કૃષિર ભૂવાચક અણશ્ચ નિવૃત્તિ વાચક તયોર એક્ય પરબ્રહ્મ. આનંદનું ઘનીભૂત સ્વરૂપ છે કૃષ્ણ, એટલા માટે જો એના સંપર્કમાં આવો તો તમે આનંદિત થઈ શકો. પણ પ્રશ્ન એ છે કે સંપર્ક કરવો કેમ, જોઈન્ટ કનેક્શન કેમ જોડવું? ચાર વસ્તુ બતાવવામાં આવી છે, નામ, રૂપ, ગુણ અને લીલા. ભગવાનના નામના કીર્તનથી જોડાઈએ કો, ભગવાનની લીલા કથાઓનું શ્રવણ કરીને જોડાઈએ કો, ભગવાનના રૂપને જોઈને જોડાઈ શકો, અને ભગવાનના ગુણોની ચર્ચા સાંભળીને ભગવાનમાં આપણે પ્રેમ જોડી શકીએ છીએ. એટલા માટે એવા ભગવાન જે છે એને ઘણીવાર લોકો એમ કહે છે કે આ નિરાકાર છે, બ્રહ્મ છે. ઘણા લોકો માને છે ભગવાન બ્રહ્મ છે, અને બ્રહ્મ માનીને સંબંધ નથી જોડતા. બ્રહ્મ એટલે એક પ્રકાશ, બસ એ પ્રકાશનું ધ્યાન કરો થઈ ગયું. બ્રજના એક મહાન આચાર્ય શ્રીપાદ મધુસૂદન સરસ્વતીજી એ બ્રહ્મના ઉપાસક હતા પહેલા, અને જ્યાં જાય એવા મોટા વિદ્વાન પંડિત જ્યાં જાય ને બધાને હરાવી દે શાસ્ત્રાર્થમાં. અને એને એકવાર થયું કે વૃંદાવન જવું છે. મધુસૂદન સરસ્વતી વૃંદાવન આવ્યા, અને વૃંદાવન આવી મધુસૂદન સરસ્વતીજીએ જોયું કે અહીંયા સૌથી સારું મંદિર કહ્યું તો કે બાંકે બિહારી છે, હાલો એમાં દર્શન કરવા જાવી. બાંકે બિહારી મંદિરમાં ગયા એટલે મંદિરની અંદર જઈને જોયું કે આટલા બધા ભક્તો છે વૃંદાવનમાં, હાલો કોકને પકડવી. એક સાધુને પકડ્યો કે અહીંયા આ ભગવાન છે, મૂર્તિ બતાવી આ ભગવાન છે અને શાસ્ત્ર ચાલુ કર્યું, એને સાબિત કર્યું કે નહીં ભગવાન મૂર્તિ ન હોય બ્રહ્મ. એટલે ભક્ત આ સાંભળ્યું, જ્યારે મંદિરની બહાર નીકળી રહ્યા હતા ને તો એ જ મંદિરના એક ભક્ત એને કીધું કે તમને કાંઈ વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછું. તો કે પૂછો. તમે આટલા મોટા વિદ્વાન છો, આખા જગતમાં બધાને તમે હરાવતા રહ્યો છો, તમે મને એક વાતનો જવાબ આપો, બ્રહ્મ શું છે? તો કે હું બ્રહ્મ ને તું બ્રહ્મ. ઘણા લોકો આવા મતને માને છે, આપણે બધા બ્રહ્મ છીએ, આપણે બધા ભગવાન છીએ. કેટલો વાહિયાત મત છે! આપણે ભગવાન હોવી તો ઓફિસે જવું પડે રોજ, તાવ આવે ભગવાનને દવાખાને જવું પડે, ભગવાન ભણવા જાય, ભગવાન ઘાટ કરવા જાય. હું નક્કામાં સિદ્ધાંતો દોડાવ્યા છે અને કોઈક એવું પ્રવચન કરે તું બ્રહ્મ ને હું બ્રહ્મ, ઘૂસી જાય ને અને આવીને આપણી અણી કાઢે. તમે ખોટા છો, આપણે બધા બ્રહ્મ છીએ. બ્રહ્મ નો દીકરો થાશ પેલા એકવાર એને આને શું કેવું કેટલું બ્રહ્મ છે. એવા વાહિયાત સિદ્ધાંત, કોઈ વિચાર નહીં. હવે આપણે બધા બ્રહ્મ હોવી દુખી હું કામ થાવી? પ્રશ્ન દી છે ને ભાઈ, બ્રહ્મ નોકરી ગોતવા જાય? કાંઈ ખબર નથી બ્રહ્મ શું છે, પરબ્રહ્મ. બસ ખાલી બોલો બધા બ્રહ્મ. અને મધુસૂદન સરસ્વતીનો આ સિદ્ધાંત હતો, તું બ્રહ્મ ને હું બ્રહ્મ. તો એટલે ભક્તે કીધું, ઠીક ચાલો આપણે બધા બ્રહ્મ છીએ, પણ તમે એક બ્રહ્મ છો અને સામે વાળો બીજો બ્રહ્મ છે, તો એક બ્રહ્મ બીજા બ્રહ્મને હરાવે ને એમાં તમને આનંદ આવે છે? પોતાનાથી જ હારીને તમે આનંદ લ્યો છો. અને મધુસૂદન નો ફ્યુઝ ખુલ્યો, ભાઈ ક્યારેય વાત તો સાચી છે, જો સામે વાળો બ્રહ્મ છે તો પછી હું એને હરાવું, એનો મતલબ કે મેં પોતાને પોતાને હરાવ્યો. અને પોતાને પોતાને હરાવીને હું સુખ લઉં છું અને પછી તો જે ભક્ત બન્યા છે એને રાધા સુધા નિધિ ગ્રંથ એમણે લખ્યો છે મધુસૂદન સરસ્વતી. અને મંગલાચરણમાં તમે જે શ્લોક સાંભળો છો ને, વંશી વિભૂષિત કરાઈ, ક્યાં બોલ્યા ખબર? પછી વૃંદાવનથી પાછા કાશી ગયા. અને કાશી ગયા હવે ભક્ત બની ગયા હતા એટલે કીર્તન કરે, જપ કરે, તિલક. એટલે એના શિષ્યો ઈ પાછા બધા સંન્યાસી, મધુસૂદન એવા વિદ્વાન. હવે સંન્યાસી શિષ્યો કર્યું, હારું આ ગુરુ નું શું થયું? ગુરુ બદલાઈ ગયા છે વૃંદાવન જઈને આવ્યા પછી. એટલે બધા ચેલાઓએ ભેગા થઈને પૂછ્યું કે અહીં તમે ગુરુજી બેહો, તમે આ વૃંદાવનમાં શું શીખીને આવ્યા છો, તમે આમ આ બધું ચેન્જ કરી નાખ્યું છે? ત્યારે મધુસૂદન સરસ્વતીએ કીધું કે મને સમજમાં આવ્યું છે એક તત્વ, અને તત્વ શું છે? ઈ એવું તત્વ છે કે એને જાણ્યા પછી બીજું તત્વ જાણવાની જરૂર નથી. અને એ શ્લોક બોલ્યા, વંશી વિભૂષિત કરા નવનીરદાભા ગીતાંબર અરુણ બિંબ ફલ ધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વ અહમ ન જાને. વર્ણન કર્યું, વંશી વિભૂષિત કરા, જેના હાથમાં વંશી છે એને વંશી લઈને જે ઉભા છે, વાંસળી જેને હાથમાં ધારણ કરી છે, જેના લાલ સુંદર અધર છે હોઠ, એને વલ્લભાચાર્યએ તો એ હોઠને જોઈને લખી નાખ્યું, અધરમ મધુરમ વદનમ મધુરમ. એને તમારા હોઠ મધુર છે, તમારી આંખ મધુર છે, તમારું મુખ મધુર છે, અને છેલ્લે તો કાંઈ નો ફાવ્યું કીધું, મધુરાધિપતેર અખિલમ મધુરમ. આ એવો મધુર પુરુષ છે જેનું બધું મધુર છે. અને મધુસૂદન કે એના મને દર્શન થયા છે, હાથમાં વાંસળી, માથે મોરપીચ, પીળું પીતાંબર. અને જ્યારે એ ચાલે છે એની અદભુત ચાલ, મને નથી લાગતું કે આ કૃષ્ણ સિવાય આ જગતમાં બીજું કઈ તત્વ જાણવા લાયક છે. પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાય કૃષ્ણાત પરમ કિમપી તત્વ અહમ ન જાણે, હું નથી જાણતો કૃષ્ણ સિવાય બીજું કોઈ પરમ તત્વ છે, બીજા જાણતા હોય બલ જાણે, મને જો પૂછતા હોય તો કૃષ્ણ સિવાય બીજું કઈ છે નહીં. આ મધુસૂદન સરસ્વતી પાઠ કહે છે, ભક્ત બન્યા કૃષ્ણ થી પર કોઈ તત્વ નથી. ભીષ્મય જે આ સ્તુતિ કરી રહ્યા છે ને, એનો અર્થ એ જ છે કે હે કૃષ્ણ, મારી મતિને હું એટલે તમારામાં લગાવું છું, કારણ કે તમારાથી અન્ય કોઈ તત્વ કે જ્યાં બુદ્ધિને લગાડી શકાય એવું આ જગતમાં કોઈ છે જ નહીં. એટલા માટે તમારામાં બુદ્ધિ લગાવવી એ જ પરમ પુરુષાર્થ છે. એટલે હે પ્રભુ, મારી આ જે મતિ છે, મારી જે બુદ્ધિ છે, એને હું તમારામાં અર્પણ કરું છું. તો એક પ્રશ્ન થાય કે ભગવાનની તો અનેક લીલાઓ છે, અને એ ભગવાનની અનેક લીલાઓમાં ભીષ્મનું મન કઈ લીલા માટવાનું છે, એ કઈ લીલાની અંદર પોતાને આવિષ્ટ સમજે છે. આગળના શ્લોકમાં કહે છે,
ત્રિભુવન કમનમ તમાલવરણમ રવિ કર ગૌરવરામ્બરમ ધાને વપુરલક તુલાવૃતાનનાભ્યં વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા, વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા.
બહુ તત્વ આપણે સાંભળ્યું અત્યાર સુધી, આજના સેશનમાં લગભગ ફિલોસોફી જ આવી છે, પણ આ શ્લોકમાં ભીષ્મ રસ પ્રસ્તુત કરે છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, ભગવાનના સ્વરૂપની વ્યાખ્યા કરે છે. કયા સ્વરૂપમાં મન અટવાનું છે ભીષ્મનું? વિજય સખે રતિ રસ્તુ મે નવદ્યા. વિજય સખા, વિજય નામ છે અર્જુનનું, અને એના જે સખા, એના મિત્ર છે ભીષ્મ, કહે છે ઈ અર્જુનના સખામાં મારું મન લાગ્યું છે, મારી અનવરત પ્રીતિ એમાં થાય, મારે બીજા કોઈમાં મન લગાડવું નથી. અને અનવરત પ્રીતિ શું કામ? કારણ કે ક્યારેક ક્યારેક એવું બને કે ભગવાનને પ્રેમ કરીએ અને એમાં બે દોષ છે. પહેલો દોષ એ છે કે આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ કારણ કે કોઈ કામના છે, કોઈ કામને કારણે આપણે પ્રેમ કરતા હોય. અને બીજો દોષ એ છે કે આપણો પ્રેમ ક્યારેક ખંડિત થાય છે. આને આપણે અનુભવીએ કે જ્યારે તમે કથામાં બેઠા હોય ત્યારે તમને એમ થાય કે આપણે 64 માળા કરી જ નાખી, ઘરે જઈને ભાઈ માળા હાથમાં લઈ પડે, ના ના હોળ જ કરાય, ખંડિત થઈ જાય પ્રેમ ક્યારેક વચ્ચે. આ આપણી મતિ છે. પણ ભીષ્મ કે હું નથી ચાહતો કે મારા પ્રેમની અંદર કોઈ ખંડન થાય. તેલ ધારાવત, જેમ તેલને તમે ઉપરથી નીચે નાખો ને એમાં કોઈ ત્રુટક ધારા ન હોય, એક ધારાએ સીધું નીચે પડે, એમ અવિરત મારી પ્રીતિ કોનામાં લાગે? વિજય સખા કૃષ્ણમાં, જે અર્જુનના મિત્ર છે. શું કામ એવું કહે છે ભીષ્મ? તો એના ચાર લક્ષણ એમણે અહીંયા બતાવ્યા, અને સૌથી પહેલું લક્ષણ છે ત્રિભુવન કમનમ. ત્રિભુવન કમનમ, ત્રિભુવન માને ત્રણેય લોકમાં કૃષ્ણથી વધારે સુંદર કોઈ નથી. અને એટલા માટે આ ત્રિભુવનની અંદર જેટલા જીવ રહે છે એ બધા કૃષ્ણની કામના કરે છે. ત્રિભુવનનો અર્થ છે ત્રણેય લોકમાં, અને કમનમ એટલે કામનાઓ. હરેક જીવ ચાહે છે કે કૃષ્ણને પ્રેમ કરવો છે. તો તમને એક પ્રશ્ન થાય કે ભાઈ અમે પ્રેમ નથી કરતા, એ તમારી માન્યતા છે કે તમે એને પ્રેમ નથી કરતા. આ સંસારની અંદર કૃષ્ણથી સુંદર કઈ નથી, એટલે હરેક જીવ આકર્ષિત તો એના પ્રતિ જ છે. પણ આપણે તે કળયુગની બુદ્ધિ વાળા છીએ, કદાચ આપણે વિચાર દોડાવી કે તો ફાયવાને જો કૃષ્ણને વગર પ્રેમે પ્રેમ કરતા હોય તો ભાઈ મર્યા પછી શું ડરવાની જરૂર છે? પણ સમજો, જીવ કેવી રીતે પ્રેમ કરે? જેમ એક પતિ પત્ની હોય અને એમાં પતિનું મૃત્યુ થઈ જાય, પછી પત્ની પતિ પાસે રહે, એને કહેવી બેદી તમે રહ્યો એને, અરે તમારા જ છે ને, નથી રહેતી. શું કામ? કારણ કે આત્માની સાથે રહેવા વાળા પરમાત્મા એ શરીરમાંથી નીકળી જાય છે. કોઈ પતિ એની પત્નીને પ્રેમ ત્યાં સુધી જ કરે જ્યાં સુધી એની અંદર પરમાત્મા છે. જેવા ભગવાન નીકળી જાય પ્રેમ સમાપ્ત. આપણો પ્રેમ શરીરો પ્રતિ છે, અંદર પરમાત્મા પ્રતિ છે, પણ ઈ જે પરમાત્મા છે એને આપણે અજ્ઞાનમાં પ્રેમ કરીએ છીએ, એટલે એને અપ્રત્યક્ષ કહેવામાં આવે છે. અને શરીરનો પ્રેમ જે છે એ પ્રત્યક્ષ પ્રેમ છે, એટલે માયા આપણને બાંધે છે. પણ વાસ્તવમાં આપણે કોઈ વસ્તુને લાઈક કરીએ છીએ આ જગતમાં એટલા માટે, કારણ કે એમાં પરમાત્માનો વાસ છે. અને પરમાત્મા જેમાંથી નીકળી જાય એને કોઈ લાઈક કરતું, માનો એ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ને એને ઘરવાળાને કહો આ તો તમારા જ પતિ છે, આની જયારે તમે ચાર ફેરા લીધા હતા, ગાડી વાહે બેહીને ફરવા જતા હતા, ફોર વ્હીલમાં બેહીને ફરવા જતા હતા, હવે વેદી રહ્યો બીક લાગે કે ને ઉભા થયા હોય તો. પ્રેમ રહેતો નથી, અજ્ઞાનમાં થયેલો પ્રેમ છે, પણ છતાં પ્રેમ ભગવાનમાં છે, એનાથી સુંદર નથી. અને એટલા માટે કૃષ્ણની સુંદરતાનું વર્ણન જે શાસ્ત્રોમાં છે, ખાલી ભાગવતનું જો કરીએ તોય આપણે કરી શકીએ એમ નથી. ત્રિભુવન કમનમ, ત્રણેય ભુવનમાં સૌથી સુંદર. અને એવા સુંદર છે, એકવાર દક્ષિણ ભારતની અંદર એક રૂપનો આશિક વ્યક્તિ, એકદમ રૂપ સિવાય અને બીજું કઈ નહીં, ભગવાનના સંજોગથી જોવો એની પત્ની એવી સુંદર, અને એને નક્કી કર્યું આના સિવાય બીજું કઈ જોવું જ નથી, આખો દી એની પત્નીનું જ મોઢું જોયા કરે. બહાર નીકળે ત્યારે છત્રી હાથમાં લઈને નીકળે, પત્ની આમ હાલતી હોય ને તો એ આમ પાછો પાછો હાલે હાથમાં છત્રી લઈ. કામી તો દુનિયામાં ઘણા જોયા પણ આની જેવો કામી ક્યાંય નહીં. અને એમાં બન્યું એવું કે એ સ્ત્રી એક દિવસ રંગનાથ મંદિરમાં દર્શન કરવા આવી. મંદિરમાં એ તો સીધી હાલી આવે, આ છત્રી લઈને આગળ. એટલે પૂજારીને આશ્ચર્ય થયું કે આ આમ કેમ છે, આ ભગવાન વાહે. અને ઈ એને ઘરનાનું મોઢું જો, ઈ જાહેરમાં પાછો કેટલો રૂપનો પૂજારી હશે વિચારો, જાહેરમાં ઈ કે બસ આ જોવું છે. પૂજારીએ કીધું એટલે ગાંડા, આ આખું જગત અહીંયા મંદિરમાં ભગવાનને જોવા આવે છે, અને તું અહીંયા ઈ કે જો આપણે કોઈ ની યાર કાંઈ લેવા દેવા નથી, ભગવાન હોય કે સ્ત્રી આપણે રૂપ જોઈ, આનથી સારું રૂપ બતાવો એટલે બુદ્ધિ ન્યા લાગે. શિષ્યોએ જઈને વાત રામાનુજાચાર્યને કરી કે એક ગાંડો આવ્યો છે મંદિરમાં, નાખી ઘટના કીધી. રામાનુજાચાર્યને આશ્ચર્ય થયું કે આને જોવો પડશે. આવ્યા ન્યા અને જોયું ત્યારે આ તો વાસ્તવમાં છે. રામાનુજાચાર્યને પૂછ્યું, એનું નામ ધનુર્દાસ હતું, કરતા સારું રૂપ તને જો બતાવું તો, ઓલો કે હોય જ નહીં. રામાનુજાચાર્ય કે પણ હોય તો કે આને જોવાનું બંધ, એ કાંઈ વાંધો નહીં, સાંજે 7 વાગે તું આવજે અહીંયા મંદિરમાં, અને 7 વાગે જે સંધ્યા આરતી થાય. રામાનુજાચાર્ય ભગવાનને પ્રાર્થના કરી રંગનાથજીને કે જીવ માયામાં ફસાય પણ આજ તો એક એવો પાગલ આવ્યો છે, રૂપનો પૂજારી છે, અને આખા સંસારમાં રૂપ સૌથી સારું તો પ્રભુ તમારું છે, એક વાર જો તમારા રૂપના એને દર્શન કરાવી દો એને તો આ જીવનો ઉદ્ધાર થાય એમ છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં. અને તમને ખબર હશે, તમે સાઉથમાં ગયા હોય, ત્યાં લાઈટ નથી આજે તે સાઉથના મંદિરોમાં. રામાનુજાચાર્યને છેક અલ્ટરમાં લઈ ગયા અંદર, અને પૂજારીને કીધું કે આરતી કરતા કરતા ભગવાનના મુખ ઉપર જાય ને ત્યારે આરતી સ્થિર કરી દેજે ત્યાં. અને ભગવાનને કીધેલું એ સમયે તમારે પ્રકટ થવાનું છે વિગ્રહમાં, મૂર્તિની અંદર. અને જેવી આરતી પ્રારંભ થઈને આરતી ફરતા ફરતા ભગવાનના મુખ કમળ ઉપર આવી, અને ધનુર્દાસ તો જોતો રહી ગયો, વાહ અદભુત, આવું રૂપ જીવનમાં ક્યારેય જોયું નથી. ભક્ત બની ગયો, બેહી ગયો નાન્યા, હવે ઘરે નહીં જવું ઈ કે. રામાનુજા કે તારે ઘરવાળી બારી ઊભી છે, એને કીધું કે હવે તમે ગુરુ છો, દીક્ષા આપો. રામાનુજાચાર્ય દીક્ષા આપી અને શિષ્ય બનાવ્યો, અને શિષ્ય બનાવી એ પરંપરાની અંદર એક આચાર્ય તરીકે આ ધનુર્દાસનું નામ છે આજે તે શ્રી સંપ્રદાયમાં. આવો રૂપનો પૂજારી, પણ ભગવાનનું રૂપ જોયું એકવાર, રંગનાથજીના દર્શન કર્યા, ભૂલી ગયો ચામડાના રૂપને, એવા ભગવાન સુંદર છે. અને એટલે જ બ્રહ્માજીએ કીધું છે ને, અંગાનિયસ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતિ
पश्यन्ति पान्ति कलयन्ति चिरं जगन्ति आनन्द चिन्मय सदुज्ज्वल विग्रहस्य गोविन्दमादि पुरुषं तमहं भजामि वेणुं क्वणन्तमरविन्ददलायताक्षम् बर्हावतं समसिताम्बुदसुन्दराङ्गम् कन्दर्पकोटिकमनीयविशेषशोभम् गोविन्दमादिपुरुषं तमहं भजामि गोविन्दमादिपुरुषं तमहं भजामि
ब्रह्माजी एवी अद्भुत वात बधा बधी लाइन नी व्याख्या नहीं कहूं एक ज कंदर्प कोटि कमनीय विशेष शोभम भगवान केटला सुंदर छे आखा जगत नी सुंदरता ने भेगी करो त्रिभुवन त्रणेय लोक मां देवताओ ब्रह्मा जी बधानी सुंदरता ने भेगी करी अने ई सुंदरता एक बाजू मूको अने एक बाजू कृष्ण ने उभा राखो तो एवं लागे के एक बाजू अमेरिका नो गोरियो उभो होय अने एक बाजू वेस्ट इंडीज नो काळियो उभो होय आखा जगत नो रूप फीकू छे कृष्ण ना रूप नी सामे अमारी जेवा वक्ताओ प्रयास करे પણ ભગવાન એટલા સુંદર છે કે આનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી કેમ કારણ કે એ ભગવાનનું સ્વરૂપ જ્યારે જોવે ચક્રવર્તી ઠાકુર તો રડે છે માધુર્ય કાદંબિનીમાં લખતા લખતા કે પ્રભુ શું કરીએ તમારા અંગોની ઉપમા અમે કમળની સાથે આપીએ છીએ કારણ કે કમળથી હારું આ જગતમાં અમે બીજું કાંઈ ભાળ્યું જ નથી પણ કીધું ને ભગવાનના ચરણ કમળ મુખ કમળ ભગવાન કમળ જેવા નથી કમળથી કરોડો ગુણા સુંદર છે પણ કમળથી હારું બીજું કઈ છે નહીં ઉપમા આપવી કોની હારે કંદર્પ કોટી કંદર્પનો અર્થ છે કામદેવ આખા જગતને જે રૂપમાં મોહિત કરે એ કામદેવ છે અને એવા કરોડો કરોડો કામદેવ જ્યારે કૃષ્ણને જોવે ને મૂર્છિત થઈને ઢળી જાય છે ઓહો અમારું તો પાંચ્યું આવે એમ નથી આ કૃષ્ણની હામે કામદેવ ઢળે છે એ કૃષ્ણ છે અને ભાગવતની લીલામાં જુઓ ગોકુળમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં હતા ને તો ગોકુળની અંદર હરેક સાસુ એની વહુને સલાહ આપતી તું લગ્ન થઈને નવી નવી અહીંયા આવી છો પણ ઘોંઘટ કોઈ દી વ્રજમાં ઊંચો કરતી નહીં તો ઓલી જે વહુ હોય ને સુરદાસજી લખે છે આ લીલા ઓલી વહુ હોય ને એ પૂછે સાસુને કે કેમ સાસુમાં ગોકુળમાં કોઈ ભૂત છે તો કે હા એ કાળિયું ભૂત છે એને જે એકવાર જોઈ લે ઈ પછી કઈ કામનો ઈ પછી ઈ બાય જ નકામી પછી કઈ કામની અને આવું ઘણાનું બગડ્યું છે બ્રજમાં એટલે તું આખા બ્રજમાં બધું જોજે પણ એને નહીં જોતી એ નંદ મહારાજનો જે પુત્ર છે ને એની સિવાય તું બધું જોજે આવી સલાહ આપતી સાસુ કારણ કે ગમે એ જીવ હોય એકવાર કૃષ્ણને જોવે એટલે એનું મન એમાં ચોંટી જાય એ તો દુર્ભાગ્ય આપણું છે કે આટલું કૃષ્ણના વિષયમાં સાંભળ્યું આટલી વખત દર્શન કર્યા ભગવાનના છતાંય કૃષ્ણમાં આપણું મન નથી લાગતું આપણું હૃદય કેવું પથ્થર છે એ તો વિચારો એટલે ભાગવતના દ્વિતીય સ્કંદમાં સુખદેવજી કીધું તદસ્મ સારમ ભગવાનના નામ રૂપ ગુણ લીલાઓને સાંભળીને જેનું હૃદય પીગળતું નથી ને એનું હૃદય તો પથ્થર કરતા વધારે કઠોર છે ભાગવત કહે છે તદસ્મ સારમ આ જગતમાં સૌથી વધારે કઠોર વસ્તુ હોય ને પથ્થર નથી લોખંડ નથી કાર્બન નથી અશ્મસાર એવો એક પથ્થર આવે જેને કોઈ પણ ધાતુ કોઈ પણ મહેનત વડે એ પથ્થરને તોડી ન શકાય એને અશ્મસાર કહેવામાં આવે છે સુખદેવજી કહે છે આવું હૃદય છે આપણું કઠોર વિચાર કરો જે એને એકવાર જોવે એનો પ્રેમી બને અને આપણે હજારો વાર જોયા પછી તે નથી પ્રેમ થતો એ કૃષ્ણ પકડે છે માયા હસ્તિનાપુરમાં એ કૃષ્ણ હોય ત્યારે હસ્તિનાપુર જ્યારે ભગવાન દ્વારકા જવા નીકળ્યા ને તો હસ્તિનાપુરની જે મેઇન શેરીઓમાં બે બાજુ જરૂખાઓમાં અગાસીમાં એ બધી સ્ત્રીઓ આવી અને એ સ્ત્રીઓ આવીને એકબીજાને કહેતી હતી કે એ સખી આજે રથ ઉપર સવાર થઈને જાય છે ને એ બીજું કોઈ નથી જેને શાસ્ત્ર આદિ નારાયણ કહે છે એ સ્વયં કૃષ્ણ જઈ રહ્યા છે હસ્તિનાપુરની સ્ત્રીઓએ જાણતી અને કૃષ્ણને ખબર હતી કે આ મારું દર્શન કરવા ચાહે છે અર્જુન છત્રી લઈને ઉભા હતા, ભગવાને અર્જુન ને કીધું કે અર્જુન આ છત્ર થોડુંક ત્રાસું કરી દે ને, કેમ? કારણ કે સ્ત્રીઓ મારું દર્શન કરી દે. અને એ સ્ત્રીઓની વાત સાંભળવી કૃષ્ણને એવી ગમી રહી હતી. હસ્તિનાપુરની હરેક સ્ત્રી કૃષ્ણ પાછળ પાગલ છે. મથુરામાં જ્યારે આવ્યા કૃષ્ણ બલરામ બે, મથુરાની અંદર જે સ્ત્રીઓ એકબીજાને કહેતી, સખી આપણું કેવું દુર્ભાગ્ય છે, અહીંથી થોડેક જ દૂર ગોકુળ છે, અને જે કૃષ્ણને જોતા એટલો આનંદ થાય છે, જે કૃષ્ણને આપણા આલિંગનમાં લેવાની ઈચ્છા થાય છે, જે કૃષ્ણને આપણી આંખમાં વસાવવાની ઈચ્છા થાય છે, એ કૃષ્ણ દરરોજ એ ગોપીઓની સાથે રાસ નિત્ય કરે છે. એક છાછ માટે, એક છાછના ગ્લાસ માટે એ ગોપીઓની સામે નૃત્ય કરે છે. આ સુખ મથુરામાં આપણને નથી. કયું એવું પાપ હશે કે ગોકુળથી 15 કિલોમીટર દૂર આપણો જન્મ થયો? ખાલી આપણે જોઈ બ્રજ વૃંદાવનમાં હોત તો કૃષ્ણની લીલાઓનું આસ્વાદન કરે એવું રૂપ. તો અનેક સ્થાનોમાં વર્ણન છે શાસ્ત્રોમાં, જ્યાં જ્યાં ભગવાન જાતા હરેક વ્યક્તિ એના રૂપમાં મોહિત. દ્વારકામાં, ચાહે હસ્તિનાપુરમાં, ચાહે મથુરામાં, કોઈ પણ જગ્યા અનેક સ્થાનમાં મનને હરી લે છે. અને બીજાની તો વાત જવા દો, કૃષ્ણને જોઈ અને સ્ત્રીઓ કદાચ એમાં પાગલ થાય એ તો 2 નંબરની વાત છે, પણ કૃષ્ણને જોઈને પુરુષો તે એમાં પાગલ થઈ જતા. સૌથી વૈરાગ્યવાન, સૌથી અવધૂત આ જગતમાં ભગવાન શિવ છે, જેને કામદેવને જીતી લીધો છે. ઈ ભગવાન શિવ એકવાર ગયા વૈકુંઠમાં પાર્વતીને લઈને, પાર્વતીને કીધું કે આજે ભગવાનના મેં બધા સ્વરૂપ જોયા પણ એક બાકી રહી ગયું છે, મોહિની. ભગવાનને જઈને કીધું, પ્રભુ આના દર્શન કરાવો. ભગવાને કીધું, શિવજી આ જોવા જેવું નથી, અને તમારી જેવા ભક્તો એ તો નહીં જ. કામ વિજેતા શિવ, તોય શિવજી કીધું નહીં, એનું દર્શન મારે કરવું છે. ભગવાન કે ઘડી કાંઈ ઉભા રહ્યો, હું હમણાં મેકઅપ કરીને આવું છું તૈયાર. હવે શિવજી ને ઉભા રહ્યા, અને શિવજી જોતા હતા કે ઈ બગીચામાં વૈકુંઠની અંદર એક સ્ત્રી આવી રમતા રમતા. સુખદેવજીએ બહુ સુંદર વર્ણન કર્યું, બધામાં નહીં જાવી, ખાલી એટલું સમજો કે ઈ સ્ત્રીની સુંદરતા એવી અદભુત હતી કે શિવજી, કામ વિજેતા ભગવાન શિવ, સ્ત્રીમાં લટ્ટુ થઈ ગયા. અને કોની સામે? પોતાના બધા ગણ ઉભા છે, પોતાની પત્ની પાર્વતી છે, અને એની સામે ઈ સ્ત્રીને આલિંગન કરવા દોડ્યા શિવજી. અને સ્ત્રી એટલી ચાલાક, શિવજીથી એક હાથનું અંતર રાખે, જેવા શિવજી પકડવા જાય છટકે. અને એ સ્ત્રી શિવજીને દોડાવે છે, અને શિવજી પાછળ આખા જગતમાં મંડ્યા ફરવા. અને બધા ઋષિઓએ જોયે, ભગવાન શિવે આ શું ચાલુ કર્યું છે. શિવજીનું બીર્જસ્ખલન થયું, અને શિવજીની પ્રાર્થનાથી ભગવાને એની માયા સંકેલી, અને એ જ મોહિનીમાંથી ભગવાન પ્રગટ થયા. અને કીધું, કેમ લાગ્યું? પણ છતાં શિવજીને મનમાં કોઈ સંકોચ નથી, કોઈ શરમ નથી. શું કામ? કારણ કે ભગવાનની અંદર આસક્ત થવું એને જ ભક્તિ કહેવામાં આવે છે. શિવજી ભલે આસક્ત થયા, પણ સંસારની કોઈ વ્યક્તિમાં નહીં, એ સ્વયં નારાયણ ભગવાન હતા. એવું અદભુત રૂપ. અને એટલે જ બ્રજના કવિઓ કહે છે કે સારું છે કે આ કનૈયો છે ને પુરુષ છે, કારણ કે પુરુષ છે તો એને જોઈને આટલા લોકો એમાં આસક્ત થાય, જો આ સ્ત્રી હોત તો કેટલાના ગળા કપાઈ ગયા હોતી, આ કનૈયા માટે કેટલાય મરી જાત અંદર લડી. એવું અદભુત. અને એ હરે છે, ચોર તો છે જ, ચોરી કરે છે, પણ એની ચોરી અદભુત છે. એને લોકો પૈસા ચોરે, પાકીટ ચોરે, કોક રોડ ચોરે, હે નેતાઓ બહુ મોટા ચોર છે, આખો આખો રોડ ચોરી જાય. બોલો, ઠીક જાવા દો, એની વાત હું કામ કરવી મધુર કથામાં. પણ આ એક એવો અદભુત ચોર છે કે જેની ચોરી સાંભળી અને કવિઓને લખવાનું મન થઈ જાય. બ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાંગનાના ચદુકુલ ચોરમ અનેક જન્માર્જિત પાપ ચોરમ ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામી. શું ચોરે છે? વ્રજે પ્રસિદ્ધમ, આ ચોર વ્રજમાં બહુ ફેમસ છે. નવનીત ચોરમ, માખણ ચોરવામાં. એક લીલા મને યાદ આવે છે, આખી નહીં ખાલી એક સમજવાની વાત કહું એમાંથી. આ કૃષ્ણની સુંદરતા કેવી છે? અત્યાર સુધી આપણે જોયું શિવજી આસક્ત થાય, મનુષ્યો થાય, દેવતાઓ થાય, બધા આસક્ત થાય. પણ એ કૃષ્ણ એકવાર માખણ ચોરવા ગયા ને, તો બ્રજની અંદર જે થાંભલાઓ હતા કોલમ મણીના, એમાં એ કૃષ્ણએ પોતાનું જ સ્વરૂપ જોયું. અને જેવું એનું સ્વરૂપ જોયું, સુરદાસજી લખે છે, માખણનો લોંદો હાથમાં રહી ગયો, કૃષ્ણ જોતા રહી ગયા, વાહ અદભુત બાળક છે. પોતાના રૂપને જોઈ અને એ કૃષ્ણ પોતે એમાં ફસાય, એ કૃષ્ણની સુંદરતા છે. રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ, અને ગોપાંગના નામ ચ દુકુલ ચૌરમ, એ ગોપીઓના વસ્ત્ર નહીં ચોરે છે. ખાલી વસ્ત્ર અને માખણ નથી ચોરતા, અનેક જન્મ અર્જિત પાપ ચોરમ, અનેક જન્મોના પાપને ચોરી લે છે. કરોડો જન્મનું પાપ હોય પણ એકવાર પ્રેમથી બોલો હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ રામ રામ, બસ આટલું કહેવાથી બધા જન્મોના પાપને ચોરી લે છે. અને ચોરાગ્ર ગણ્યમ, ચોરોનો સરદાર છે પુરુષમ નમામી, એને હું પ્રણામ કરું છું. ચોરોનો સરદાર કહીને તે એને પ્રણામ કરવામાં આવે છે. આવો ચોર છે ત્રિભુવન કમનમ, હરેક વ્યક્તિ ચાહે છે કે એ આવે અમારી પાસે. રૂપનું વર્ણન તો એવું છે, આને કઈ પૂરું તો ન કરીએ કઈ, પણ આ શ્લોકને પૂરો કરવાનો હું પ્રયાસ કરું 5 મિનિટ. બીજી વિશેષતા, ભીષ્મ કહે છે તમાલ વર્ણમ, શરીરનો રંગ બતાવે છે. કેવો રંગ છે? જેમ મેં હમણાં કીધું ને, કન્યા હોય તો લાવજો, છોકરો થોડો કાળો છે, શ્યામ છે થોડો, અને બીજા કાળા હોય ને એને વેહવાળમાં બહુ તકલીફ પડે. પણ સંબંધ ક્યાં જોડવાની ખબર હોય તો વાંધો ન આવે, કારણ કે છોકરીઓ કાળી હોય ને, આપણે આપણે ત્યાં લેવલમાં ગોતાય, વાંધો ન આવે. પણ તમાલ વર્ણમ, તમાલ એક વૃક્ષનું નામ છે જે બ્રજમાં જોવામાં આવે છે, અને આખું વૃક્ષ શ્યામ રંગનું હોય, તમાલ વૃક્ષ. તો એક પ્રશ્ન થાય કે શ્યામ રંગ ભગવાને હું કામ રાખ્યો કાળો? કારણ કે બ્લેક રંગ જે છે ને શ્યામ, એ રંગોમાં રાજા છે. કાળો રંગ, એમાં ગમે એ રંગ નાખો એમાં ફેર ન પડે. ધોળામાં એક ટીપું કાળું પડે તો દાગ લાગે ને. આ શ્યામ રંગ એટલે ભગવાને પસંદ કર્યો, આમાં કોઈ દાગ નથી, અદભુત રંગ છે. જેમ બધા રંગોનો રાજા શ્યામ રંગ છે, એમ જેટલા રસ છે આ જગતમાં, વાત્સલ્ય રસ, દાસ્ય રસ, માધુર્ય રસ, એ બધા રસોનો રાજા ભગવાન કૃષ્ણ છે. એટલા માટે પ્રભુપાદજીએ બિરુદ આપ્યું, રસરાજ કૃષ્ણ, એમ બધા રસોનો રાજા છે. બલરામજી ક્યારેક ક્યારેક ચીડવતા, હે કનૈયા એને કેમ કાળો થયો તું? એને બલરામજી પૂછતા, નંદબાબા ગોરા છે, યશોદાજી ગોરી છે, તું કેમ કાળો થયો? તને ખબર છે તું નંદ મહારાજનો પુત્ર નથી, તને લાવ્યા છે મથુરાથી ખરીદીને. આ બધી લીલાઓ સાંભળવામાં આનંદ આવે છે ને, આ સુરદાસજી દ્વારા લખાયેલી લીલાઓ છે. એવા એક બ્રજના રસિક ભક્ત થયા છે કે એની એક એક લીલાઓ તમે સાંભળો ને, ગેરંટી છે કે કૃષ્ણમાં પ્રેમ તમને જાગે એમાં કોઈ શંકા નથી, એવું અદભુત લખાણ છે. અને એ સુરદાસજી કહે છે કે બલરામજી આ રીતે ચીડવતા, તને ખરીદીને લાવ્યા છે મથુરાથી, તું આનો છો નહીં, નકર ઈ બે ગોરા તું કેમ કાળો? ગોપી હોય ક્યારેક પૂછતી, જરા ઇતના બતા દે કાના, તેરા રંગ કાલા ક્યું, તું કાલા હો કર ભી જગ સે નિરાલા ક્યું. ગોપીઓ કહેતી, કનૈયા જરા કહેતો ખરો તું કાળો કેમ છો, અને કાળો છો પાછો બધાને ગમે એવો છો? કૃષ્ણે તો બહુ વાત કીધી કે ભાઈ જો, એક તો કાળી રાતે જન્મ થયો, કાલિયા નાગને નાથ્યો, બધું કાળું જ ભાગમાં આવ્યું છે, એમાં હું કાળો થઈ ગયો છું. પણ એક જે અંતિમ લાઈનમાં ભગવાને કીધું, હું કાળો કેમ છું, એનું મુખ્ય કારણ તો કૃષ્ણ કહે છે,
સખી નૈનો મેં કજરા લગાતી હો,
તમે જે આંખમાં કાજળ કરો છો તો એ કાજળ કર્યા પછી શું કરો છો?
અપને નૈનો મેં મુજકો બસાતી હો, તેરે કજરે કા રંગ કાલા ઇસલીએ કાલા હું.
અદ્ભુત વાત કરે, તમે આંખમાં કાજળ લગાડો છો અને એ આંખમાં તમે કોને રાખો છો? મને. તમારી આંખમાં નિવાસ કરી કરીને હું એ તમારી કાજળ હારે કાળો થઈ ગયો છું, એને એટલે કાળો છો. એ ઓરિજિનલ તો હું બહુ હારો છું. આ અદ્ભુત ભાવ છે સુરદાસજીનો. તમાલ વર્ણમ ભીષ્મ કહે છે, અને ત્રીજી વાત એના વસ્ત્રોની બતાવે છે. રવિકર ગૌરવ રામબરમ, જેમ સૂર્યના કિરણો પિત્તવર્ણના છે એવી રીતે ભગવાન પીળું પીતાંબર ધારણ કરે છે. તેમ ગમે ને જુઓ, વિષ્ણુ હોય કે કૃષ્ણ હોય, પીતાંબર પીળું જ હોય. આવું કેમ છે? ખબર છે પિત્તવર્ણ શું કામ? કારણ,
તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી.
રાધારાણીનો કલર કેવો છે? પિત્ત, તપાવેલા સોના જેવો, તપ્ત કાંચન ગૌરાંગી. અને એટલા માટે કૃષ્ણ તે પીળું પીતાંબર એટલે ધારણ કરે છે, કારણ કે કૃષ્ણ તત્વ તો આપણે બહુ સાંભળ્યું, પણ રાધા એ તો રાધા છે. હવે એની વ્યાખ્યા આપણે શું કરી શકીએ? રાધા તત્વ. પણ મધુસૂદન સરસ્વતી એક શ્લોકમાં બહુ સુંદર તત્વ બતાવ્યું છે કે રાધાના શરીરને સ્પર્શ થઈને કોઈ હવાઈ જો આવે ને, અને એ હવા જો કૃષ્ણ લાગે ને, તો કૃષ્ણ શું માને છે? ધન્યાતિ ધન્ય પવને ન કૃતાર્થ માને. એ કૃષ્ણ તે રાધાના શરીરથી સ્પર્શ થયેલી હવા જો પોતાને લાગે તો એ કૃષ્ણ પોતાને ધન્ય માને છે. એ રાધા તત્વ છે. અને એટલે જ બ્રજવાસીઓ લખે છે,
સુન બરસાને વારી ગુલામ તેરો બનવારી.
આની ખાલી પહેલી પહેલી લઈને સાંભળો તે બધું, કારણ કે ટાઈમ આપણો એકદમ મતલબ 4 મિનિટ છે આપણી પાસે. હે રાધા રાણી સાંભળ, આજે છે ને બનવારી, કૃષ્ણ એ તો ગુલામ છે તારો, અને એટલા માટે એ પિત્તવર્ણ ધારણ કરે છે. બતાવે છે કે એ રાધાને અધીન છે કૃષ્ણ. અને ચોથી વિશેષતા ભીષ્મ કહે છે,
અલક કુલા આવૃત,
જેનું સુંદર મુખ કમળ છે, અને ઈ મુખ કમળ અલક, અલક માને અલકાવલીઓથી છવાયેલું છે. આ અલકાવલીનો જ અર્થ છે લટ, સ્ત્રીઓનો હોય લટ. પણ કૃષ્ણને એક બે ત્રણ ચાર લટ નથી, એને એટલી લટ છે આખી લટથી, આ જે કપાળનો ભાગ છે એ આખો લટથી ઘેરાયેલો છે. અને કેવી લટ છે? ઘુંઘરાળી, વાંકડિયા વાળ જે હોય ને એવી લટ છે, ઘુંઘરાળા છે. ઘુંઘરાળા એટલે પેલા પાર્લરમાં જઈને કરાવે કરલી વાળ, એવી રીતે ને જ કરાવે. લેણે સ્વાભાવિક છે, લોકો કરે સીધા વાળ હોય તો વાંકડિયા કરે ને વાંકા હોય તો સીધા. કૃષ્ણને સ્વાભાવિક એના જે વાળ છે સ્વાભાવિક રંગ છે. અને એટલા માટે જ બ્રજના કવિઓ કહે છે,
તેરે કાલે ઘુંઘરાલે બાલ તુઈ તના ના કર્યો શ્રીંગાર, નજર તો હે લગ જાયગી, નજર તો હે લગ જાયગી. કાલે ઘુંઘરાલી બાલ તુઈ તના ના કર્યો શ્રીંગાર, નજર તો હે લગ જાયગી, નજર તો હે લગ જાયગી. તેરી મોરલિયા પે મન મેરા અટકા,
મોરલિયા પે મન મેરા અટકા,
પ્યારા લાગે તેરા નીલા પટકા, તેરે કાલે ગુમરાલે બાલ તુઈ તના ના કર્યો શ્રીંગાર, નજર તો
है लग जाएगी। नजर तो है लग जाएगी,
नजर तो
लग
जाएगी।
एक लाइन तो वर्णन नहीं लगे।
तेरी कमरिया पे मन मोरा अटका,
तेरी कमरिया पे मन मोरा अटका।
ये भी पतली कमर से कृष्ण नी, सिंह जोवे ने तो सिंह ही ते शर्म थी भागी जाए। लचक वाली कमर मा सिंह नी कमर सौथी लचका वाली होय, अनि सिंह कृष्ण नी कमर ने जोइन लज्जित थाई जाय।
तेरी तेरी कमरिया पे मन मोरा अटका,
कमरिया पे मन मोरा अटका।
प्यारा लागे तेरा काला पटका,
प्यारा लागे तेरा काला पटका।
तेरे गले वैजंती माल तू इतना ना करियो श्रृंगार, नजर तो है लग जाएगी,
नजर तो है लग जाएगी।
मेरे बाके बिहारी लाल तू इतना ना करियो श्रृंगार, नजर तो है लग जाएगी,
नजर तो है लग जाएगी,
नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी।
तो आ कृष्ण ना वाळनी सुंदरता छे। एक आचार्य लखे छे કે કૃષ્ણ ઊંધું ફરીને ઉભા હોય અને પાછળથી કોઈ દેવતા ખાલી એના વાળ જોઈ લે ને તો એ વાળને જોઈ નહીં તો એમાં આસક્ત થઈ જાય છે। એ વાત સુંદર વાળ છે, કયું શેમ્પુ વાપરતા છે એને કોઈ દી ખોડો નહીં। અને આપણે તો ગમે એવો હારો લાગતો હોય માણા, એક વાર માથા માથ પહેરું તો અડવું ન ગમે। પંચભૂતની આ તો વિશેષતા છે ભાઈ, આમાં બધું ગોબરું જ ગોબરું છે। અને ભગવાનની એ વિશેષતા છે કે એમાં બધું ચિન્મય છે, આનંદમય છે, જ્ઞાન સ્વરૂપ છે। અને એવા ભગવાન જે અર્જુનના વિજય સખા તરીકે જે પિતામહ કહે છે એને બહુ સુંદર લાઈન,
વિજય સખે રતિરસ તુમે નવધ્યા।
હે કૃષ્ણ, હે અર્જુન સખા, આવા તમારા સ્વરૂપમાં મારી અનવદ્ય પ્રીતિ, અવિરત પ્રેમ રે, એ જ મારી પ્રાર્થના છે। હરે કૃષ્ણ। શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે।